આજે પણ આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 71 અને 72મું વચનામૃત, એમાં જે અધૂરા બાકી રહેલા પ્રશ્નો છે આજે લેવાના, અને એટલા જ પ્રશ્નો આપણે વાંચ્યા છે જે બાકી છે. આગલી સભામાં એટલે કે ગઈ સભામાં આપણે આ 71 અને 72ના વચનામૃત ઉપર જે ચર્ચા, જે વાતો લીધેલી, એમાં છેલ્લે જ્યાં આપણે છોડ્યું છે ત્યાંથી આજે શરૂ લેવાનું, શરૂ કરવાનું છે. તો એ વાત એ હતી કે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું કે મહારાજ, કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂડી વાત કરી, એ વાત અમારે સૌને સાંભળવાની બહુ ઈચ્છા છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે જેને ભગવાનના ભક્તને, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મય સહિત હોય, અને સંતનું ને સત્સંગીનું મહાત્મય ઘણું જાણતો હોય, તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય, તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે, તે કાળ ને કર્મ એ બે મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય, તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. વાત ચાલતી હતી આગલા પ્રવચનની, ભગવાનને વિશે નિષ્ઠા. એ નિષ્ઠામાં ત્રણ બાબત સમાઈ જાય છે એવું આપણે ત્યારે કહેલું. એક કે ભગવાન સદા સર્વદા સાકાર છે એવી સાકાર ઉપાસનાની નિષ્ઠા, ભગવાનના અવતાર સ્વરૂપોને વિશે અને ભગવાનની મૂર્તિને વિશે પ્રત્યક્ષ ભાવની, દિવ્ય ભાવની જે નિષ્ઠા, એ એક બાબત. બીજી બાબત કે ભગવાનના ચરિત્રમાં ક્યારેય કોઈ અવળો વિચાર ના આવે, દુર્ભાવ ના આવે, કુભાવ ના આવે, શંકા ના થાય કે ભગવાન થઈને આવું શું કામ કરતા હશે. ભગવાનના સર્વે ચરિત્ર દિવ્ય લાગે અને કલ્યાણકારી લાગે ત્યારે સમજવાનું કે નિષ્ઠા ભગવાનના સ્વરૂપને વિશે છે. ત્રીજી બાબત એ હતી કે ભગવાન સર્વ કરતા હર્તા છે, કાળ માયાના નિયંતા છે, એનું જ કર્યું સર્વે થાય છે, હું એનો છું, એ મારા છે. આવી જે દ્રઢ સમજણ, નિષ્ઠા, ત્યારે એ ભક્તને ભગવાનને વિશે પાકી નિષ્ઠા ગણાય. આ ત્રણ બાબત હોવી જોઈએ. એમાંથી બે બાબત આપણે આગળ કહી દીધી છે. આજે ત્રીજી બાબત બાકી હતી જે આપણે આગળથી છોડી હતી, કે ભગવાન સર્વ કરતા હર્તા છે, મારા ઈષ્ટદેવ છે, એનું જ કર્યું સર્વે થાય છે. એ સિવાય પછી એનું મન કાંઈ પતિવ્રતા નારીની જેમ ડોલે નહીં કે મને અહીંથી સુખ મળી જશે ને અહીંથી સુખ મળી જશે, એ આશરામાં ક્યારેય ફરક પડે નહીં, તો એની નિષ્ઠા પાકી છે. અને નિષ્ઠાનો અર્થ પણ આપણે સમજ્યા હતા કે નિષ્ઠા સંસ્કૃતમાં અર્થ એવો થાય છે, નિષ્ઠા એટલે મરી જવું. એટલે સંસ્કૃતમાં એવું કહેવાય છે, નિષ્ઠામ ગતઃ એટલે વયો ગયો. મરેલો માણસ પછી હલે ચલે, વિચારે, પ્રતિભાવ, પ્રતિક્રિયા કંઈ આપે? બસ એવું મરું પણ મૂકું નહીં, એવી જે પકડ સમજણ સાથેની, જ્ઞાન સાથેની. બાકી તો અવળું પકડાઈ જાય ને પછી કે હું મૂકું જ નહીં, એ પહેલા જોવાની જરૂર છે. પણ નિષ્ઠા એ સમજણથી પકડ્યું પછી એને મૂકવું નહીં, પણ સુખ દુઃખના પ્રસંગ આવે ત્યારે જ કસોટી છે નિષ્ઠાની. જિંદગીમાં હરપળ કસોટી જ છે ને. આપણે દુઃખને ઈચ્છતા નથી, પણ દુઃખ છે એ જ એક્ઝામિનેશન છે, એક્ઝામ છે, પરીક્ષા છે કે હવે નિષ્ઠા પાકી છે. બહુ દુઃખ પડે ત્યારે મારા ભગવાનનું જ કર્યું થાય છે, સર્વ કરતા હરતા એ છે, એવી ધીરજ ક્યાં સુધી રહે? પછી મળે વિચારો કાંઈક ડગવા, એ માળું એટલું એટલું કર્યું તો આમ કેમ થતું છે? એક પ્રસંગ બહુ સરસ છે. એક બળદગાડામાં મા દીકરો બેઠા છે, બળદગાડું ચાલ્યું જાય છે. દીકરાની ઉંમર 13-14 વર્ષની છે, જ્ઞાતીય ચારણ છે. બપોરનો સમય છે ને બળદગાડું ગરડાના પાદરમાં આવ્યું એટલે માએ દીકરાને કીધું, બેટા એ આ ગરડા દાદા ખાચરનું આવ્યું ને અહીંયા એમ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે, તો આપણે જાશું દર્શને, જોઈશું. હા માં જઈએ. માં દીકરો આવ્યા. પહેલાના જમાનામાં તો પહેરવેશ ઉપરથી ખબર પડી જતી ને કે આ જ્ઞાતિએ કોણ છે, હવે તો કઈ ઓળખાતું નથી. ભાઈ ભાઈ છે, ભાઈ એ નથી ઓળખાતું. પછી જ્ઞાતિની ક્યાં વાત છે? નારાજી બિચારા આવ્યા હતા અમદાવાદની મુલાકાતે, પછી એને જવું છે ક્યાંક, પણ આ અમદાવાદનું આ બધું જોઈને નારાજી ગૂંચવાઈ ગયા એટલે કઈ એડ્રેસ યાદ હશે, એટલે રસ્તો જડે નહીં એટલે પૂછ્યું. એ ભાઈ આ સેટેલાઇટ ક્યાં આવ્યું? એ ભાઈ અને જે ખીજાણી છે ઓલી ખબર નથી પડતી ટકા, હું ભાઈ નથી બાઈ છું. આવા નવા હાલી મેળ્યા છો? નારદજીની ચોટલી ઓર ઊભી થઈ ગઈ. સારું, બીજા નીકળ્યું એટલે એને પૂછ્યું, બેન આ સેટેલાઇટ નું વિસ્તાર ક્યાં આવ્યો? તંબુરો તોડી નાખી છો, હું બેન નથી ભાઈ છું. નારદજી કે આમાં કઈ ખબર જ પડતી નથી, એ અમદાવાદ મૂકીને ગયા ગયા તે દિન ઘડીને આજનો. એટલે જ્ઞાતિ ઓળખાય નહીં, એટલે હવે તો નથી ઓળખાતું, એટલે ત્યારે ઓળખાઈ જતું. એટલે તરત જ ચારણ આવ્યા છે દરબારો, ચારણને બહુ માન આપે. બેનને જોયા, દીકરાને જોયા, જીવુબાન લાડુબાની મહારાજ દાદાના દરબારના લીમડાની નીચે સરસ મજાના ઢોલિયા ઉપર બેઠા છે, હાથમાં ગુલાબનું ફૂલ છે, સૂંઘે છે, ઉનાળાનો સમય છે, સરસ મજાના સંતો બધા ભક્તો બેઠા છે, દૂર થોડી બહેનો મર્યાદાથી બેઠી છે, દિવ્ય સભા છે. પહેલી વાર આવી શાંતિનો અનુભવ થયો. બહેનને જોઈને જીવુબાન લાડુભાઈ તરત જ ચારણ જોઈને આદર સત્કાર કર્યો, ચાકડો પાથરી આપ્યો, બેસાડ્યા, બેસો બેસો. દીકરાને કીધું કે જાઓ તમે ત્યાં પ્રભુ છે ને પ્રણામ કરી આવો, ચરણે અડી લેજો, હા જાઓ માથું મૂકી દેજો, થોડું ભલામણ કરી જ દે, આ લાભ તો મળવાનો હોય નહીં. 13-14 વર્ષની ઉંમર આવીને છોકરાએ કીધું તું એ પ્રમાણે બહેનોએ સમજાવ્યું, જઈને મહારાજના બે ચરણ તો આમ નીચે લટકતા હતા, જઈને માથું મૂકી દીધું, પગ પકડી લીધા. મહારાજ કે રાખો રાખો, દીકરા શું નામ છે? મારું નામ બનાભાઈ. એમ જ્ઞાતિય ચારણ? હા મહારાજ ચારણ. સાખે કેવા? રત્નુ. રત્નુ? બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી આ તો તમારા આવ્યા. હવે મહારાજ એ તો હું ભૂલી ગયો છું, ના 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 ના, આ તમારા કહેવાય, અમે હવે તમે એને સંભાળો. મહારાજ હું શું સંભાળો? ના ના સંભાળો તમે, જાઓ. એવો સ્વામી છે ને એ ચારણ છે, તમારી શાખાના રત્નું છે. બ્રહ્માનંદ સ્વામીની એવી હોકમણ થાય, જૂનું સંભારે બધાની વચ્ચે, અમે બેઠા હોય જૂનું કોઈ મને સંભારો, આ ફલાણા ગામના છે ને ફલાણા નામ છે, તો આપણને એમ થાય મૂંઝવણ થાય થોડીક. ઓલા તો ચારાની ભાષા બ્રહ્માનંદ સ્વામી તરત બોલવા માંડ્યા, મહારાજનો એવો ભાવ હતો એટલે પછી સ્વીકારી લીધું. બ્રહ્માનંદ સ્વામીને ઈશારામાં સમજતા ને, ભગવાનની ગાદી ઉપર બેસું તો એ બેસી જાય. મહારાજ ઘડીક બેસો, થઈ જાઓ ભગવાન, હું નીચે બેસું તો એમ બેસી જાય. એ સમજે, સખા હતા. એટલે બનાભાઈને માથે હાથ ફેરી, કેવી પ્રૌઢ બ્રહ્માનંદ સ્વામીની કાયા, અને ચારણ તો હતા જ જ્ઞાતિથી જન્મ, ચારણની ભાષામાં વાત કરવા માંડ્યા. ઓલાને હેત તરત થઈ ગયું. ભાષાનું હેત હોય છે ને, આપણે અમેરિકાને બધી આંટા મારતા હોય, ત્યાં કોઈ ગુજરાતી મળી જાય તો કેવી લહેર પડી જાય એમ. અરે આપણા દેશનું દેશી કૂતરું મળી જાય તો આનંદ આનંદ થઈ જાય, કારણ કે આ દેશનું ખહુરિયું ત્યાં ક્યાંથી. એ તો જે ગયા હોય ને મૂંઝાણા હોય એને ખબર પડે. એટલે બ્રહ્માનંદ સ્વામી હાથ ફેરવતા જાય ને સમજાવતા જાય, જો આ છે ને સામે બેઠા એ સામાન્ય નથી, ભગવાન છે. આપણું ભાગ્ય કે આપણો જન્મ થયો ને મળ્યા, તમે અચાનક અહીં આવી ગયા છો, હવે એનો આશરો કરીને સત્સંગી થઈને એમના ભગત થઈ જાઓ. એ થોડી જે બ્રહ્માનંદ સ્વામી મીઠી ભાષામાં ચારણ ભાષામાં વાત કરીને મનાય, એનું મનાય, જ્ઞાતિ જ્ઞાતિનું મનાય કે અમારું ખોટું ન કરે, જાઓ. મહારાજને જઈને કીધું, મહારાજ મને તમારો ભગત બનાવો. મહારાજ કે તમે બાને પૂછી આવો, વિવેક જો આવ્યો એને મૂંડી નહીં નાખવાનો, જાઓ બાને પૂછી આવો. અને દોડતા ગયા બાની પાસે જઈને કીધું, બા હું મહારાજનો ભગત થઉં. જીવબા કે ઓહો તારા ભાઈ છે છોકરા, જાઓ જાઓ કંઠી પહેરી લો, હરિભગત થઈ જાઓ. એટલે ભાઈએ પૂછ્યું કે પછી થઈએ પણ અમારે કરવાનું શું હોય આમાં, કંઈક થોડી ચોખવટ કરો, નહીતર પછી અમારા મૂંઝવણ થાય. તો કે કંઈક કરવાનું છે, આપણે આવા વર્તમાનો હોય છે પાળવાના નહીં, અખાજ ખાવું નહીં, દારૂ પીવો નહીં, પવિત્ર રહેવાનું, મન બગાડવું નહીં, શુદ્ધ રહેવાનું, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન જપ કરવાનું બસ. હા તો એ તો અમે કંઈ કરતા નથી, અમે શુદ્ધ છીએ બસ, તો બીજું કાંઈ નવું કરવાનું નથી. સારું સારું જાઓ દીકરા, થઈ જાઓ. મહારાજ પાસે જઈ અને કંઠી પહેરી લે. મહારાજ પાસે આવે, મહારાજ મને કંઠી પહેરાવો. મહારાજ કે ના બ્રહ્માનંદ સાહેબ તમે પહેરાવો, જાઓ એમની પાસે જઈને પહેરો. અરે મહારાજ તમે પહેરાવો નહીં, તમને કીધું ને તમારે સંભાળવાના. બ્રહ્માનંદ સામે કંઠી પહેરાવી, વર્તમાન ધારણ કરાવ્યા, શ્રીજીને ચરણે માથું લઈને પોતાના હાથે ટેકવી, શ્રીજી મહારાજે માથે હાથ મૂક્યો, છોકરા ખુશ થઈ ગયા. મહારાજ પણ સરળતા આ પરિવારને જોઈને બહુ રાજી થયા. એ જ વખતે મૂળજી બ્રહ્મચારી ઉનાળાનો સમય ને, તો સરસ મજાની એવી કેસર કેરી પાકેલી રસદાર એ ત્રાસ ભરીને મહારાજની પાસે મૂક્યો. મહારાજ એમાંથી એક કેરી લઈ અને બનાભાઈને કે લ્યો બનાભાઈ લ્યો લ્યો પ્રસાદ. એ પ્રસાદ લઈ લીધો. એક તો ભૂખ્યા તો થયા જ, બપોરના ટાણું હતું, છોકરું છે એ તો આપણને કેરી આપે તો ગમે. લ્યો લઈ લીધી. તે મહારાજે પાસે બીજી લઈ લ્યો લ્યો પ્રસાદ. હા મહારાજ એક ના ના લ્યો લેવાય. બીજી લઈ લીધી. એમ થયું ચાલો એક હું ખાઈશ, એક બાર બારી બા ખાશે. ત્યાં મહારાજ ત્રીજી લીધી. લ્યો પ્રસાદ લ્યો. ના મહારાજ હવે નહીં, હવે બહુ થઈ ગયું. મહારાજ કે ના ના લ્યો લેવાય લેવાય લ્યો. બ્રહ્માનંદ સાહેબ કે લઈ લ્યો વાંધો નહીં, શરમાવું લઈ લ્યો. એટલે વળી ત્રીજી લીધી. ત્યાં મહારાજ પાછી ચોથી કરી. લ્યો પ્રસાદ લ્યો. ના ના મહારાજ બહુ થઈ ગયો, હવે તો હાથમાં હમાતી નથી. બ્રહ્માનંદ સાહેબ કે લઈ લ્યો લઈ લ્યો લેવાય લઈ લ્યો લેવાય. ચોથી કેરી લીધી. પાંચમી મારી કેરી. મહારાજ લ્યો લ્યો કેરી લ્યો. ના મહારાજ હવે તો હમાતી નથી હમાતી નથી. બ્રહ્માનંદ સાહેબ કઈ બોલ્યા નહીં. એટલે છોકરાએ કઈ બોલ્યા નહીં, રાખી દીધું. મહારાજ કે હારું લ્યો રાખો. ચાર કેરી લીધી ને ચાર પેઢી હુંથી સત્સંગ રહેશે, જાઓ. પ્રસાદ નો આ જ મહિમા છે, આપણે તો સ્વાદ જોઈને લઈએ છીએ. આપણને આમની જેમ ક્યાં ચાર પાંચ અડગિયા ક્યાં પૂરું થાય છે? એક દઈએ તો કે હજી પરવાહે નથી ભોગ્યો, પણ આપણે સત્સંગના ભાવથી નથી લેતા ને, એટલે કઈ બુદ્ધિમાં ફરક પડતો નથી. શ્રીજી મહારાજ કે બુઢો દાદલ એક ખાંડી અમારા હાથની હાકર ખાઈ ગયો છે પણ જરાય સુધરો નહીં. આજ અત્યારે આપણે ઘણા બુઢા દાદલ બેઠા હોય, ચાર પેઢી સત્સંગ રહી છે, જા સારું. પછી તો જેમાં રહ્યા પછી ગયા બધું જાણ્યું, થોડા દી રોકાણા છે બધું. એ બનાભાઈ પછી બ્રહ્માનંદ સ્વામી પાસે, મહારાજે સોંપ્યા હતા ને, બ્રહ્માનંદ સ્વામી પાસે ચારણી સાહિત્યનો અભ્યાસ કર્યો અને મૂળી રાજ્યના રાજકવિ થયા બનાભાઈ. એવા હરિભક્તન પાસે એવા રાજકવિ. એમના દીકરા થયા ભીમજીભાઈ રત્નુ, એ પણ મૂળીના રાજકવિ થયા. અને એનું જીવન તો પછી ઋષિ જેવું, એવી પવિત્રતા, એવા એના આખા જીવનના આચાર. હવે એકવાર પ્રસંગ એવો બન્યો કે જામનગરના વિભાજામને ત્યાં જોધપુરથી ફરતો ફરતો જોધપુર સ્ટેટનો એક રાજકવિ દ્વારિકાએ જવું તે ત્યાં જામનગર આવ્યા. જામનગર છોટી કાશી કહેવાય. વિભાજામની કચેરીમાં જઈને કીધું કે મારે કાવ્ય વિવાદ જોઈએ છે. જેમ શાસ્ત્ર તો થાય ને એમાં ચારણી સાહિત્યમાં કાવ્ય વિવાદ મારે જોઈએ છે, છે કોઈ તમારે ત્યાં એવો? અને એ જોધપુરનો રાજકવિ તો ભાઈ બહુ એવો ને ખાખી કુખંબર જેવો, એની સામે જેવા તેવાનું કામ નહીં. જાત જાતમાં વાત વાતમાં તો એવી બધી કવિતા બિરદાવલીની બોછાર બોલાવી તો જામ વિભા જામ તો જોઈ રહ્યા કે આને કોણ પહોંચે, અમારા રાજ્યમાં આવો કવિ છે નહીં કે આનું માથું તોડે. એટલે દીવાનને વાત કરી કે શું કરશું, દીવાનને બુદ્ધિવાળા જ રાજ ચલાવતા ને. એમણે કીધું એમને કયો દ્વારિકાની જાત્રા કરી આવો, વળતા આવો ત્યારે આપણે આ કાવ્ય વિવાદ ગોઠવશું, અત્યારે ને અત્યારે ક્યાંથી કરવું. એટલે દ્વારિકાની યાત્રા એ મોકલ્યા. પછી વિચાર કર્યો કે હવે આનું માથું ભાંગે એવો કવિ લાવવો ક્યાંથી. એમાં કોઈએ કીધું કે તમારે જો આને પછાડવો હોય ને તો તમે મૂળીમાં ભીમજીભાઈ રત્નુ છે એને બોલાવો, એ આને માથે માથું ભાંગે. પછી તાત્કાલિક માણસોને મોકલીને વાત કરી વિવાહ જામે, આ તો રજવાડું મોટું, મૂળી તો ખોબા જેવડું થાય. અને એને આ અરજ ગુજારી કે તમે ગમે તે રીતે પણ તમારા રાજકવિને મોકલો, અમારી આબરૂનો સવાલ છે. એટલે વાત કરી ભાઈ તમારે ત્યાં જવાનું છે કે વાંધો નહીં, આવ્યા ભીમજીભાઈ. એમાં એ દરમિયાન પેલા દ્વારિકાથી યાત્રા કરીને પણ આવી ગયા અને પછી ભર કચેરીમાં કાવ્ય વિવાદ થયો. અને છંદો શીઘ્ર કવિતા આ કેટલી જાતના એની હોય ને વેદાય, એમાં ભીમજીભાઈ રત્ને પેલા જોધપુરના કવિને પછાડ્યો, હરાવ્યો. જય જયકાર થઈ ગયો વિભા જામનો. ઊભા થઈને વિભા જામ ભીમજીભાઈ રત્નુને ભેટી પડ્યા. એવા ખુશ થઈ ગયા ને, 7000 વીઘાની જમીનનું રાજવડ ગામ એમને ભેટમાં આપ્યું, જાઓ ગિરાસ તરીકે ભોગવો. અને રહ્યો અને વિચાર્યો મારે અહીં રહેવું નથી, વિભા જામને મોઢે કહેવાય નહીં, એ શરાબ નાન તેન બધું માણસા બધું બધું ચાલે. એટલે આ ઋષિ જેવું ને મૂળીના રાજ ઠાકોર હતા એ પવિત્ર હતા એટલે ત્યાં ફાવતું હતું, અહીંયા રેવાય કેમ? એટલે મૂળી ઠાકોરને વાત કરી કે મારે રહેવાની ઈચ્છા નથી અહીંયા એવું થાય. એટલે પછી એમને સમાચાર મોકલ્યા કે એમને બહુ જીવન પવિત્ર છે અને તમારે વ્યવહાર જે હોય તે તો શું થાય રહેવામાં. તો કે હું એની પૂરી મર્યાદા રાખીશ, એની હાજરીમાં શરાબને અડી છે નહીં, પણ મારે રાજકવિ તરીકે ભીમજીભાઈ જોઈએ. સારું રાખ્યા, બહુ આદરથી રાખ્યા, બહુ રહ્યા સરસ રીતે. પછી તો એની મર્યાદા એની હાજરીમાં શરાબની મહેફિલ થાય નહીં, શરાબ જામશે પીવે પણ નહીં, એટલો આદર રાખ. આ ઋષિ જેવા જીવન જીવે. હવે રાજવાડ આવીને પછી રહ્યા. એટલે આમ તો રહેતા કાલાવાડ. બાલમુકુંદાસ સ્વામી કીધેલું કે તમે કાલાવાડમાં રહ્યો, આ ગુણાતીતાનંદ સ્વામીનું બાળપણનું અહીં વીતેલું ગામ છે એટલે અહીંયા પ્રસાદીનું છે, એટલે ત્યાંય રહ્યા, રાજવાડ એ રહ્યા. હવે રાજવડમાં ખોડિયાર માતાનું મંદિર, અને અષાઢી બીજ આવે ત્યારે હાલારી વર્ષ બદલે, આપણે જે કાર્તક મહિને બદલે ને એમ ત્યારે હાલારી વર્ષ, ત્યારે આપણે ચૈત્રી પંચાંગ આવે છે ને પેલા ચૈત્રે બદલું, ક્યાંય અષાઢે બદલે, એ બધી જુદી જુદી છે. એટલે ત્યાં હાલાર પંથક જામનગર એ બધું પંથકમાં અષાઢી બીજે 9 વર્ષ ત્યારે ગામના એ બધા ખોડિયાર માતાની આગળ નૈવેદ્ય જુહારે. એટલે જે કામદાર હતો ને એમણે આવીને ભીમજીભાઈને કીધું કે હવે તમે ગામધણી છો, એટલે તમે આગળ રહી અને માતાજીના નિવેદ કરવા માટે તમે આવતીકાલે આપણે અષાઢી બીજ છે તો નૈવેદ્યમાં પધારજો ને, આગળ રહીને તમે માતાજીને જુહાર કરજો. તો કે કઈ વાંધો નહીં, પણ કે શું કરવાનું એમાં? તો કે બસ બે ઘેટા ચડાવવાના. ભીમજીભાઈ કે એ નહીં થાય, ઘેટા તો હું ન ચડાવું, તમે ખબર નથી કે હું તો શુદ્ધપણે જીવનારો અહિંસા ધર્મનો પૂજારી, આ મારા થાય નહીં. હારું હારું કામદાર કે કાંઈ બાપુ તમે ના આવતો કાંઈ વાંધો નહીં, ગામના એની મેળે બધું પતાવી દેશે. તો કે હું એને ચડાવવા ન દઉં, હવે તો નહીં જ કામદાર હલવાઈ ગયો, વાત ન કરી હોત તો સારું હતું. હું ઘેટા ચડાવું નહીં અને કોઈને ચડાવવાય ન દઉં, ગામ મારું છે, એ પાપ મને લાગે. કામદાર કે હું કરશું, ગામમાં જઈને પટેલિયાને વાત કરી કે ભાઈ આવું છે, એ વધેરવા નહીં દે. અરે નો વધેરીએ તો ખોડિયાર મારી નાખે, કોપાય માન થાય કોપાય માન, ગામમાં રહેવું ભાર્ય થાય. કેમ ભૂરા બાપા હું કયો હો? ભૂરા બાપા કે હા એ તો વાત હાસી હો, ખોડિયાર તો આપણે મૂકે નહીં, બે ઘેટા ચડાવવા પડે. બાપુ નહીં ચડાવવા દે, હાલો સમજાવીએ. પછી આગેવાનો બે પાંચ જણા આવી પાછા ભીમજીભાઈને કીધું કે ભાઈ તમે ગામધણી છો પણ અમારી એટલી અરજા રાખો, તમે તમારી રીતે વર્તો, અમને કોઈ વાંધો નથી, પણ ગામની સુખાકારી માટે અમારા ગામમાં રહેવું છે, તમારે એકલાન થોડું રહેવું છે, અમારા ઘોડિયાર અમારા રક્ષક છે, કુળદેવી છે, અમારે વધેરવું પડે, અમારી રીતે અમે કરી નાખશું. ના એ નહીં થાય, જો નૈવેદ્ય એ નહીં થાય, તમે તમારે એમાં તમે ડરો છો કામ તો કે ઘોડિયાર કોપાયમાન થાય, કોપાયમાન થાય શું થાય? તો કે ધનુષ પણ કાઢી નાખે. તો કે હું નૈવેદ્ય અટકાવું છું ને, નડે મને નડે તમને શું છે, અટકાવું છું હું, તમે નિરાતે લેર કરો. નૈવેદ એ નહીં થાય, જો તમે જુહારવાના જ હોય તો તમે તમારે ચૂરમાન લાડુ બનાવો, લાપસી બનાવો, શિરોપુરી કંસાર બનાવો, આખા ગામને જમાડો, જાઓ મારા તરફથી આખા ગામને દ્વાડા બંધ જમાડો. એટલે કોઈએ કીધું કે હશે ભાઈ એને સ્વીકાર્યું છે ને, નડે એને નડે, આપણને હું ખોડિયા નથી પગે લાગીને કહી દઉં નડો એને નડો, અમને કઈ નહીં. અને આપણે લાડવા આખા ગામને ખાવાનું મળ્યું, મજા પડી ગઈ, હાલો ને કઈ વાંધો નહીં. એટલે બધા એ શેઠિયાઓ મલકાઈ ગયા, આખા ગામને દુવાડા વનપતિ દેવ છે, લાડુ ને શીરો ને પૂરી ને ભજીયા ને પકોડી ને જે તે હશું બધું ખૂબ જમાડ્યું, બધા બહુ ખાધું બહુ ખાધું. વાત વાતમાં દિવસો ગયા, મહિનાઓ ગયા, અને આસો મહિનો આવ્યો, નોરતા બેઠા માતાજીની મઢીએ, ડાકલા વાગ્યા, માં કાળી ને કલ્યાણી હો હો માં, ઓહો હો જ્યાં જોગ ત્યાં જોગ માયા. નોરતા મંડાણા, પેલું નોરતું, બીજું નોરતું, ત્રીજું નોરતું, ચોથું નોરતું, પાંચમું નોરતું, અને આ ભીમજીભાઈ ને કલૈયા કુંવર જેવો 1.5 વર્ષનો દીકરો હતો, હાવ રમતો 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 ભમતો, હાવ તંદુરસ્ત, નરવો કાચા ચીબડા જેવો તંદુરસ્ત, ટપ દઈને વિયો ગયો, ટપ દઈને વિયો ગયો. ગામમાં કે ઉપાડી લીધો, લ્યો કરો ઉપાડી લીધો, ગામ મળ્યું બીવા, બીજે દી આપણો નહીં ઉપાડે ને, હો હો ના છોકરાને ખોળામાં છેટા નો મૂકે, પણ હવે એમ થોડો કે ખોળામાંથી ને ઉપાડી જાય છોકરો ભાઈ. કે ભીમજીભાઈ ને કોકે કીધું જો આના કદા ઘેટું દઈ દીધું હોત તો. ભીમજીભાઈ જાઓ વેદ, મારા સ્વામિનારાયણ સિવાય કશું કર્યું કઈ કર્યું થતું નથી, તમે જાઓ, તમે તમારે મરવાનો હોય તો મરી જાય કેવાય હશે ભાઈ. એમને બે રાણી બે પત્ની, મોટીનો દીકરો આવી રીતે ગયો, બીજીને પણ નાનો દીકરો હતો, બીજું વરસ આવ્યું અષાઢી બીજ, આખા ગામને ધુમાડા જમાડ્યું, આસો ગયો શ્રાવણ અષાઢ શ્રાવણ ભાદરવો આસો આવ્યો, નોરતા મંડાયા, પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું નોરતું, બીજી રાણીનો આવ રમતો ભમતો 1.5 વર્ષનો દીકરો ટપ દઈ વિયો ગયો. ગામના કે લ્યો હવે તો માનો, આના કરતા ઘેટું સસ્તું. ભીમજીભાઈ કે મારી પાસે કોઈ વાત કરશો નહીં, મારા સામે નું કર્યું થાય રીએ ધીરજ,
ત્રીજું વર્ષ પાંચમે નોરતે તપ દંડવ્યો જાય એ જ સમયે. કોને એમ ન થાય કે ખોડિયારમાં ઉપાડી જાય. ચોથે વર્ષે ચોથો, પાંચમે વર્ષે પાંચમો, છઠ્ઠે વર્ષે છઠ્ઠો, સાતમે વર્ષે સાતમો, સાત સાત દીકરાઓ આમ ભૈયા જાય. ગામના હતા ને એને થઈ ગયું કે હવે આમાં કઈ સમજવું જોઈ. તો કે હું સમજવું કર્યું? તો કે આપણે જામ સાહેબ ને વાત કરી ખોડિયારમાં, એને થકવાડતા થકવાડતા આપણી બાજુ વળશે તો નક્કી થાય છે. આમાં આમ કઈ હોય હાથ હાથ આમાં માના પાંચમે નોરતે જે પાંચ ચાર વાગે જે હોય એ જ સમયે ટપ દઈને વ્યુ જાય. આ કઈ થોડુંક અકસ્માત છે, આ તો બધું કઈક નક્કી થયેલું છે નડતર. એટલે આપણે જામ સાહેબ ને વાત કરી દેવી જોઈ. પછી વળી જામ સાહેબ કે તમે એમને કીધું નહીં. એટલે આગેવાનો છે જામ સાહેબ ને વાત કરી કે દરબાર સાહેબ આવું થાય છે, સમજતા નથી, મૂર્ખામી કરે છે ભીમજીભાઈ. એટલે આ બધી માથાકૂટ છે, તમે થોડી નિવારો, રસ્તો કાઢો બાપુ. તમે આ વખતે તમે આવો અને તમે જુહારો, આટલે અમારા ગામનું રખેવાળું થઈ જાય. હવે એ તમને ના પાડી શકશે નહીં. તમે તો ગામ શું આખા મલ પંથકના રાજ છો, એટલે તમે આવીને તમે એને તો બધો વ્યવહાર હતો જ, તમે માતાજીને જુહારો. ભલે ભલે આપણે એ કરશું. પટેલ ખુશ થાય, મુછે તાવ દઈ ગામે પાછા આવ્યા. આમણે વિભાજ અમે તરત રાજકવિને બોલાવ્યા, આવો ભીમજીભાઈ. ભીમજીભાઈ આવ્યા, બેઠા, એને કઈ ખબર નહીં, બેઠા બેઠા. પછી વાતમાંથી વાત થઈ, પછી પૂછ્યું ભીમજીભાઈ કેમ છે? સારું છે, આને જરાય દુઃખ નહીં હો, વિચાર કરો દુઃખ નહીં, આ નિષ્ઠા વાત થાય છે. હા કેમ છે? બહુ સારું છે. વાત વાતમાં તો ભગવાનની એક બે સ્તુતિઓ સંભળાવી દીધી. જામ સાહેબ ખુશ થઈ ગયા. પણ પૂછ્યું, કવિરાજ હા દીકરા કેટલા? મોટા માણસ છે ને કઈ મરમથી વાત ઉપાડે, સીધે સુધું કઈ બીજું કહે નહીં. હે કવિરાજ દીકરા કેટલા? અને સમજી ગયા કે આમાં કઈક મને બોલાવ્યો છે, એટલે કોકે કઈક કાળચાળી કરી છે. હા અંદાજા, દીકરા તો છે ને ભગવાનની માયા છે, ભગવાન આપે ભગવાન લઈ જાય. દીકરા નથી આવતા એવું નથી, અવતરે છે વયા જાય છે, પણ એ બધું કોઈ બહુ કામનું નથી. આપણે આપણું સંભાળીએ, ભજન કરીએ. ના 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 એવું નહીં, પણ જો સારું લ્યો હોય તમારે જે હોય તે. પણ આ વખતે અષાઢી બીજે હું આવીશ માતાજીને દર્શને. ભીમજીભાઈ કે ભાઈ તમે ધણી છો, મારે થોડી ના પડાય દર્શનની, પણ તમે દર્શન આવીને વ્યા જતા હો તો મને કઈ વાંધો નથી, પણ તમે ત્યાં નૈવેદ્ય જુહારવાના એવું કઈ કરવાના છો? તો કે આવ્યા હોય તો કરતા જાય ને અષાઢી બીજ છે. તો કે ત્યાં શું નિવેદમાં જુહાર કરશો? તો કે એ રીત પ્રમાણે છે ને, હાલી આવે છે રીત, એ પ્રમાણે એ ગામ લોકો કહે છે કે બે ઘેટા વધારે તો હું ચડાવી દઈશ. ભીમજી કહે, બાપુ તમને મારાથી ના ન પડાય, આવો પ્રેમથી લ્યો આ ગામ પાછું લઈ લ્યો. ગામ પાછું લઈ લ્યો પછી તમારે ઘેટાની પાડા વધેરજો, મને કોઈ વાંધો નથી. જામ સાહેબ જોઈ રહ્યા, હાથ હાડા હાથ હજાર વીઘા જમીનનું ગામ, દીકરા હાથ હાથ મૂકી દીધા, ગામ મૂકી દેવાની વાત કર્યા, મરદ માણસ કેવો કહેવાય? શું વાત કરો ભીમજી? તો બાપુ આ તમે રાજ પાછું લઈ લો, ગામ પાછું લઈ લો, પછી તમે તમારે આવો જુહારો, તમે તમારે હું ત્યાંથી મારો સામાન ઉપાડીને વિયો જાઓ, પછી તમારે જે કરવું એ કરો. જામ સાહેબ કે ના 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 ના, મારે તમને કોચવા નથી, મૂળી ઠાકોરે મને વાત કરી છે, તમે રાજી ઓમર્યો, હું આવીશ જ નહીં. હા તો હું જાઉં. જાઓ જાઓ, ખુશી રાખી. આવ્યા પાછા, દિવસો ગયા. હવે મોટા રાણી હતા ને એને એમ થઈ ગયું કે જામ સાહેબ દ્વારા જે થવાનું હતું એ થયું તો નહીં. હવે બાય માણસનો સ્વભાવ પછી દીકરામાં મોહ લાગ્યો કે કોઈ પણ હિસાબે કાંઈક વંશ રે આમ રે, ને બહુ મમતા માનવ જીવ હોય. એટલે એને કામદારને બોલાવ્યા, જોજો હો કામદારને બોલાવીને. કામદારને કીધું, કામદાર તારે એક કામ કરવાનું છે, શું? આ નૈવેદ્ય છે ને એ તું ચડાવી દે બે ઘેટા, અને એના પૈસા કાવડિયા જે થાય ને એ હું તને વ્યવસ્થા કરાવી દઈશ, પણ તું છે ને છાનું મનો બે ઘેટા માતાજીને ચડાવી દે, આપણે એ વગર આ કાંઈ રહેશે નહીં. અને માતાજી નડે છે, એટલે બે ઘેટા તું ચડાવી દેજે. એટલે કામદાર બિચારા નોકર ચાકર, હા 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 હું કરી નાખીશ, તમે તમારે એમાં પૈસાની ચિંતા ના કરે, પૈસા મારા લઈ જાય, આપણે પતાવી દેજે બધું તું. ભલે ભલે, હા પાડી દીધી. પણ પછી કામદાર મૂંઝાણ હોય, એ કે આ નાળિયેર થોડા છે, તે થેલીમ નાખીને લઈ જાઉં, આ તો બે ઘેટા ઉભી બજારે લઈ જવા, બે બે કરે આખું ગામ જાણે કા ક્યાં જાય છે, અને ત્યાં ચડાવ્યા પછી આ ઘેટું એનો ઓલા છાલા હોય તો આપણે ગમીને વંડીએ ઘા કરી દઈ, આવડા મોટા થોબડા જેવા નાખવા ક્યાં, અને એ બધું લોહી લોહાણ આ ને તેને બધું કઈ થોડું કઈ ઢાંક્યું રહીએ, અને એ બાપુને ખબર પડે મારે છોડિયા પાડી નાખે, ઘેટાને હારે મને ચડાવી દે. પણ હવે ના કેમ પાડવી ને, હાય પડતા પડાઈ ગઈ, હવે જાવું ક્યાં બિચારે, રાતે દિવસે ઊંઘ નો આવે ને ખાધે પીધે બિચારો ગળવા માંડ્યો, મારી નાખ્યા આવે તો મારે તો આમાં હું કરવું, એક બાજુ ઓલાઈ મને આમ કીધું, એક બાજુ બાપુને બીક લાગે, બીજી બાજુ આમાં જ મૂંઝવણ કામદાર ને એવી રહી, એટલે હા પડાઈ ગઈ છે, પણ એમ કે હાલો કઈક પડી કોઈક બે જણાને વાત કરી દે, આપણે કઈક ગોતશું કરશું કરી લઈશું ને એમને આશ્વાસન રહીએ, પણ મનમાં જે ભય ને લખલુક હોય ને એ રે નહીં છૂપું. હવે આમાં ભીમજીભાઈ ને કઈક બીજું જ કામ હતું અને એમને બોલાવ્યા કે કામદાર આવો, એટલે કામદાર આવીને બેઠા, પણ કામદારે ખાલી એટલું જ પૂછ્યું, આમ કેમ છો કેમ છો, કીધું ને એને એમ થઈ ગયું કે આને ખબર પડી ગઈ, અંદર ઓઇલું હતું ને એટલે એને કહ્યું, બાપુ મારી કાંઈ વાંક નથી, હું મારો ગનો કાંઈ નથી, મને આવો વિચારે સપને ન આવે, પણ મને મોટા રાણીએ કીધું કે તું બે ઘેટા ચડાવી દીધે, હું કાવડિયા દઈ દે છે. હવે ભીમજીભાઈ ને કાંઈ ખબર નહીં, પણ એનું મનમાં ભય ને પાપ ને એટલે હળવું બકાઈ ગયું. ભીમજીભાઈ કે તને તારો એની જાણે વાત વાળી લીધી, જાણે ખબર હોય એમ હોશિયાર માણસ ને, એટલે કીધું વાંધો નહીં દાદા, મારે ચોખવટ કરવી હતી એટલે તને બોલાવ્યો, તું એમાં નથી ને, ના 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 મારે કાંઈ ભૂલ નથી, જે છે ને રાણી વાનું છે, મને મને ભાઈ સાહેબ રાખો, મારે મારો મારો પરિવાર રખડી પડશે ને, ના 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 તારું કાંઈ રખડવા નથી દેવું, તમે ત્યાં તું લેર ખાઈ જા જા જા, બીજું કામ આડોળું ભળાવી કામ તને જવા દીધા. અને આને થઈ ગયું, ઓહો હો હો, આપણે સ્વામિનારાયણના આટલા આટલા વર્ષથી અને મારી સાથે રહીએ આટલો સત્સંગ, અને મારા જ ઘરના એ ઉઠી અને ગામમાં કોઈ નોકરી એવું, એ મને પાછો દગો અને આપણા ઈષ્ટને દગો. દેવીદાન એનો નાના ભાઈ હતો, એને બોલાવ્યો ને કે દેવીદાન તો કહા, એ તારા મોટા ભાભીને કે પિયરમાં એનો ભાઈ બહુ માંદો છે, એટલે વેલડું ગાડું તૈયાર છે, એમાં બેસીને તાત્કાલિક એને મળવું હોય ને તો જાય, અને તું મૂકી અને પછી આવતો રહેજે. એટલે દેવીદાને જઈને કીધું કે સમાચાર આવ્યા છે ને મોટા ભાઈ કીધું છે, તો તમે જલ્દી તૈયાર થઈ જાવ, ગાડું તૈયાર છે, હું મૂકું આવું છું, ભાઈને જલ્દી મોઢું જોવાય છે, ભેળું થઈ જવાય, બહુ બીમાર બહુ છે. એટલે બેન એકદમ મોઈલા થઈ ગયા, પણ તરત એની દાસી હતી ગાંગુ, એને કીધું તું જાને પૂછને કે કોણ ખબર લાવ્યું, શું એવી બીમારી, શું થઈ ગયું અચાનક, આ આવડ કોણ લાવ્યું, એટલે પૂછતી આવે. એટલે આવી દાસી પૂછવા કે આમ કે છે, તો કે એમાં ટાઈમ ન બગાડે, સમય જાય છે, નકામો જલ્દી ઉતાવળે થઈ તૈયાર થઈ જાય, ગાડું હમણાં ઉપાડી મૂકવું છે. દાસી દોડતી આવી કે ઉતાવળ કરવાનું કે છે, બાકી અત્યારે સમય બગાડવાની સમય નથી. એકદમ તૈયાર થઈને બળ ગાડામાં બેઠા, પડદા અત્યારે મજા મલાજો હતો ને, એટલે પડદા પડી ગયા, ગામને પાસે નીકળ્યા, દેવીદાને ગાડું લીધું, પણ ત્યાં ગામની કચેરી બહાર બંગલા હોય સરકારી કામકાજના, એ બધી વ્યવસ્થા, એટલે ત્યાંની સામે આમ બળદ ગાડું ઊભું રાખીને વળી દેવીદાનને કીધું, જાઓ ને કયો ને આ ઊભે પગે મળી જાય, વાત કરી લઉં, હું છે હું એની જાણી લઉં, પછી નીકળી જાઉં. એટલે દેવીદાને કીધું કે બોલાવે છે ને સાહેબ, ઊભા પડદે, જરા પડદો ઊંચો કરીને વાત કરી લો, પછી નીકળી જાય. અને ભીમજીભાઈ કીધું કે દેવીદાન તું એને કહી દે કે હવે જીવે ને ત્યાં સુધી મને મોઢું ન દેખાડે, મારે એના સંબંધો પૂરા થઈ ગયા. અરે અરે અરે, આ એને વિચાર આવ્યો સત્સંગીના ઘરમાં, અને મારા થઈને મને એને સ્વામિનારાયણને દગો, દેવીદાન એને કહી દે મને જીવે ત્યાં સુધી મોઢું ન દેખાડે, એટલું નહીં દેવીદાન તું ધ્યાન રાખજે, હું મરી જાઉં ને તોય મારા મૃતક શરીરને એ અડે નહીં, એનું તું ધ્યાન રાખજે, બાકી એને તું મૂકી આય, મારે એવું પૂરું થયું. કેટલી નિષ્ઠા, અરે રડતે અહીંયા વિદાય થઈ ગઈ. આઠમું વર્ષ નવમું વર્ષ ચાલે છે, જામનગર આવ્યા છે, સવારનો પોર છે, મંદિરમાં પૂજા કરે છે સવારની, ત્યાં મહાપુરુષદાસ સ્વામી જૂનાગઢના મહાજોગંદર જોગી થપાટ મારીને સમાધિ કરાવી દી, એવા ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી બે ના એ ગુરુભાવથી એમણે જેણે સેવન કરેલું શિષ્ય ભાવે રહેલા અને બે ગુરુ સ્વીકારેલા એવા મહાપુરુષદાસ સ્વામી. હવે એ ત્યાં બેઠા હતા ને એમાં કડિયો હરિભગત હતો, એને વાત કરે કે આપણે વાડી છે ને મંદિરની, ત્યાં મારે નાનકડી દેરી કરી અને ઠાકોરજી બિરાજમાન કરવા છે, એટલે સંતો 4 વાગે નાવા ધોવા જાય તો ત્યાં બેસીને માનસી પૂજાનું સુખ આવે એવું મારે આપણે કરવું છે, તો તું સિંહાસન કરી દે અને તારો દીકરો નથી ને તો હું ભગવાનને પ્રાર્થના કરીશ તને ભગવાન દીકરો દેશે. એટલે કડ્યો કે ઓહો બહુ રૂડી વાત કરી સામે, તમે તો મારો દીકરો નથી, ભગવાનને આશીર્વાદ આપશે દીકરો. હા દીકરો ભગવાનને હું કહીશ, ભગવાન તને તારી ઈચ્છા પૂરી કરશે. હા પણ હા સ્વામી હું છે ને મારા ઘરના પૂછીએ હું જરા. સ્વામી કે રેવા દે, કોઈનું હરખું નહીં આવવા દે, ત્યાં પૂછવા જવાની શું જરૂર છે? ના ના મારે પૂછવું પડે ને, મારું અર્ધું ફાડું કહેવાય. સ્વામી કે જા પૂછ્યા. ઘરે આવીને ઘરના વાત કરી કે સ્વામી આમ રાજી થઈ ગયા છે, નાનકડું સિંહાસન કરવાનું છે. સ્વામી કે તાર દીકરો નથી, હું ભગવાનને પ્રાર્થના કરી ભગવાન તારી મનોકામના પૂરી કરશે ને તને દીકરો થશે તો આપણે સિંહાસન કરી દઈએ. અને સ્વામી કીધું છે 100 રૂપિયાનો ખર્ચ થશે, તેથી 100 રૂપિયા બહુ કહેવાય ને, 100 રૂપિયાનો ખર્ચો થશે. અને ઘરના કે પ્રકૃતિ વિચિત્ર, સ્વામી જાણતા હોય ને બધું અંતર્યામી હોય, એટલે એ કે 100 રૂપિયાનો આવડો મોટો ખર્ચો, હવે દીકરો થવાનો થઈ ગયો અને સ્વામી જહ લઈ જાય અને કાંક કરી દઈએ અને દીકરો થાય જ નહીં તો આપણે થોડા સ્વામી પાસે રૂપિયા લેવા પાછા જવા હે. એના કરતા સ્વામી તમે એમ કહો કે પેલા દીકરો ને પછી તમે કયું સિંહાસન? વેપારી બુદ્ધિ વાપરી બોલો, પેલા દીકરો ને પછી સિંહાસન, આપણે જરાય પછી માથે રાખવું નથી. આવીને સ્વામીને કીધું, સ્વામી એમ કે છે કે પેલા દીકરો ને પછી સિંહાસન. સ્વામી એવા હસ્યા વાળા મૂર્ખ, દીકરો તો વરહે દોઢ વરહે થાય, મારે સિંહાસન તો હમણાં મારા વારા પ્રમાણે આવે, મારે કરીને પછી નીકળી જવું છે, ત્યાં સુધી રાહ જો. દીકરો જોઈ છે, હાલે દીકરો હાલે. સ્વામી હસી કરી પેલો કડિયો પછી વયો ઘરમાં, કે એનું હાલ્યું નહીં. પણ ભીમજીભાઈ સાંભળે કે સ્વામીને સિંહાસન કરાવવું છે, દીકરાને કોઈ લાલચ નહીં, પણ કે બાળા એટલે કર્યું નહીં. પૂજા જલ્દી જલ્દી પૂરી કરી ગામમાં દીવાન ઓળખે એની પાસે જઈને મગનભાઈ દીવાનને જઈને કીધું, મગનભાઈ 201 રૂપિયા આપો. એટલે રાજકવિને તરત ગણીને આપી દીધા. એ થેલી લઈને આવીને સ્વામીને પગમાં પડીને, લ્યો મા બાપ, હા તમારે સિંહાસન કરવું છે ને, આ કરજો આ પૈસા. અરે 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 ભીમજી, પણ તું આ હા કરો સ્વામી, તમારે તમે તમારે કરો. કેટલા છે? 200 રૂપિયા છે. મારે તો 100 જ જોઈએ છે. તો કે સારામાં સારું કરો, તમે તમારે 200 રૂપિયા રાખીને સારામાં સારું કરાવો. ત્યાં બાજુમાંથી કોક બોલો, સ્વામી આને દીકરો નથી હો. એટલે એટલે ભીમજીભાઈ કે માવા દીકરા નથી થતા એવું નથી, પણ આવી છે ને આવી રીતે થાય છે. આખી થોડી એને ટૂંકમાં કથા કરી, લોકવાય કામ કરે છે, પણ હું કઈ માનતો નથી. શ્રીજી હરિનું થાય ધાર્યું એ થાય, એ મહારાજ એનું હાલવા દે તો હાલે, બાકી એની ઈચ્છા વગર કોઈ ઉપાડી ન શકે. એની ચોકી હોય તો શું થાય, પણ હશે. પણ આવું થાય છે. 5 મે નોરતે 5 વાગે ટપોટપ 7 છોકરા આવી આગ્યા છે. સ્વામી કે આલે 100 રૂપિયાનો એક ને 200 રૂપિયાના 2. દીકરા માથો માર્યો માર્યો ધૂમો અને કે લેર કર, કોના બાપની તાકાત છે તાર છોકરા નડે? હું બેઠો છું, જા દીકરા જન્મ થાય મને વાવડ દેજે, પછી હું ગામડા ફરતો ફરતો ગમે ત્યારે આવીને કંઠી પહેરીને વર્તમાન પહેરાવીને લેર કરે તમે તમારે, જા મજા કર. ભીમજીભાઈને થઈ ગયો, ખુશ થઈ ગયો. પછી તો એને શું કહેવાનું, સમય વળોટતા એને તા એ સરસ મજાના દીકરાનો જન્મ થયો. એ નાની રાણી હતા, એના દીકરાનો જન્મ. સ્વામીને ખબર આપ્યા, સ્વામી કે હું આવીશ. ફરતા ફરતા 6-8 મહિને સ્વામી પાછા આવ્યા, છોકરાને કંઠી પહેરાવી. સ્વામી નામ હું પાડીશ એમ કીધેલું, એટલે કે હવે આમનું નામ પાડું શું આવે? તો કે અમારે પાછળ દાન આવે. તો કે સારું, ભગવાન માવજી છે એને આપ્યો છે આનું નામ માવદાન રાખો. એ માવદાન કવિ, માવદાન રાખો. પછી સ્વામી આ માળા એને પેટે અડાડી, તે છોકરું નાનું 6-8 મહિનો, માળા પકડી લીધી, તે છોડે નહીં. છોડા વાગ્યા તો રડવા માંડ્યો, એટલે સ્વામી કે સારું લે રાખ, મોટો થઈને ફેરવજે. એ માળા એને આપી. 3 વર્ષ પછી બીજા દીકરાનો જન્મ થયો, એને સ્વામી પછી વર્તમાન ધરાને નામ પાડ્યું, એનું નામ ચતુર્દાન પાડ્યું. માવદાનજીભાઈ 92 વર્ષ જીવ્યા, કવિરાજ, એ પણ જામનગરના રાજકવિ. અને આપણે બધા 100-100 વર્ષોના વાણારે વાઈ ગયા અને આજે કળયુગમાં વરચા ને સરસ મજાને. મેં શાસ્ત્રીજી મહારાજ આપણે ગુરુદેવ છે એમની પાસે આવતા, તે મેં એકવાર દર્શન કર્યા છે. બેઠા મોટો સાફો અને એ જે બ્રહ્માનંદ સ્વામીના છંદ બોલતા હતા એ મેં સાંભળેલા, હજી મને પડઘા કાનમાં ગુંજે એવા પડછંદ અવાજથી એ રાજકવિ માવદાનજીભાઈ સરસ છંદ છપાયો બોલતા હતા બ્રહ્માનંદ સ્વામીના. એ મને એકવાર એમના દર્શન થયેલા. એ 92 વર્ષ ઉંમર વ્રત થયા, ખાટલે સુતા હતા. મહાપુરદાસ સ્વામી આપેલી માળા આખી જિંદગી ફેરવી, એ માળા ફેરવતા હતા, 6 મણકા બાકી હતા. અને બાજુમાં નવીનદાન એમના આપણે નવીનભાઈ કવિ નવીનદાનભાઈ એ બેઠા હતા. એને કીધું, લે નવીનદાન, 6 મણકા બાકી હતા, લે. મારો બાપ સ્વામિનારાયણ આવ્યા છે, લે જય સ્વામિનારાયણ, હું જાઉં છું. એમ કહીને રાજ કહ્યું માવદાનજીભાઈ શ્રીજી મહારાજના ધામમાં ગયા. આટલું આટલું થાય તો એમ થતું નથી કે આમ કેમ થાય છે. બાકી તો સેજ ક્યાંય જરીક જ દેખાઈ જાય ને તો તરત માણસ થઈ જાય ને, આવું થાય છે તોય નથી માનતા. બાકી ઘણા જો ને કઈ જરીક આમ ધૂણે ત્યાં કે હે માતાજી, હે માતાજી, આગળ હું માથે ઓઢીને ધૂણી નાખું તો આમ 10 જણા આવીને પગે મંડેલા, હા ખરેખર માતાજી. એક જણા ઘરના ધૂણે, જો મને વાત વચમાં યાદ આવી ગઈ, ધૂણે અને એવું બધા આમ આમ કરે, વાળ છૂટામાં બૈરા ને એવો ને માતાજી જેવા જ લાગે હું ભાઈ. એટલે ગામના હોય બધા કે કોઈ વાંચ્યા હોય, કોઈ આ હોય તે હોય, દુખિયા દુખિયા ને ખબર પડે આમાં માતાજી આવે છે, દોડી દોડીને બધા મીડા પગમાં પડવા ને દાણા જોડે વસો ને વધાવો ને એવું બધું એકી બેકી દાણા જોડે ને આમળી બધા આશીર્વાદ આપે ને આ બધું. અને આ એનો ધણી ને એને કઈ ગમે નહીં, કારણ કે ઓળખી આને માતાજી હોય, આ પાણી નથી લેતું, આને હોય માતાજી, આને હું ઓળખું અગોચર ને. અને પણ હવે આ કોણ જાણે કામ નથી કરવું એટલે આ ડોળ કરે છે અને આખા ગામમાં અને ફેમસ થવું છે. અને ગામના બધા એ બધા હકાબાઈ બકાબાઈ ને આ ને ત્યાં બધા પગમાં પગે પડે ને આ ત્યાં ગામમાં વારે વારે આવું થાય ને ધૂણે આખું ગામ ઉખડે, તે આ બધા પગે લાગે ના લાગે તે પણ કરે કેટલું કરે, પછી એનું ધણી બિચારો શું કરે, એ તો કઈ થોડો પગે લાગે. એટલે એ હાથમાં લાકડી લઈને પછી વ્યવસ્થા મારીએ, હાલો આમ ઉભા ઉભા રહે લાગે, પણ શું ઉભા રહે, અરે કઈ ઉભા રહ્યા હમણાં હાલો હાલો જાઉં ને અહીંથી બધા, અમે તમારા ઘરે આવીએ છીએ, અહીંયા આવો છો, અમે અમારા ઘરે કોઈ ધૂણતું નથી તો અમે શું કામ ન્યા આવે, તારે ઘરે ધૂણે છે તારે ત્યાં આવીએ. એમાં 2-5 જણા એવા આવ્યા ને, તમે લાગો પગે, બોલ્યો કે મારે ન લગાય એના આમ તો કરવાના ને વગર. અરે અરે માતા માતાજી બાજુ માં હું કશું માનતો નથી, આવું આમાં કઈ હોય જ નહીં. અરે ભાઈ તમે એવું ભૂલી જાઓ, માતાજી છે, તમે એના હાવ ભાવ આમ રૂપ તમે જોવો, પગે લાગી લો કામ થઈ જશે. બોલ્યો કે નારા ને તમે 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 જે કરવું કરો, પણ 2-5 જણા વાહે લાગ્યા, લાગો પગે લાગો. ઈ એના ઘરના સાંભળી ગયા કે આને પગે લાગો ને કે નથી લાગતો, આને ધૂણ મારી ઈ નહીં લાગે, હું એને ઓળખું, જોઈ લઈશ પછી, જોઈ લઈશ પછી, આ બધા જાય પછી જોઈ જ લેવાની હોય, ઈ મને નહીં લાગે. પછી બીજા કીધું, આ માતાજી કોપાયમાન થઈ ગયા છે, તમે પગે લાગી લ્યો. એટલે બિચારો જઈને પગમાં પડ્યો, પગમાં પડ્યો ને એટલે માતાજી કે માગી લે માગી લે, જોઈ માગી લે, આ કે માગી લઉં તો કા તો કે છૂટા છેડા આપી દો. હવે બોલ્યું ફરતા નહીં. એને આપણે સલામ કરવી પડે ને, ઘરમાં આવું થાય છે તો નમતો નથી હો. એટલે આ જે બધું બધું છે બધી નિષ્ઠા પાકી રાખવી બહુ કઠણ છે. એક આવી નિષ્ઠા હોય ત્રણ બાબતો ની. પછી કીધું બહુ સરસ મજાની વાતો છે, ભગવાનનો મહાત્મય સહિત નિશ્ચય હોય. આપણે નિષ્ઠા નિષ્ઠા બોલીએ છીએ પણ ઘણું બધું તપાસવા જેવું છે. મહાત્મય સહિત જયારે નિશ્ચય હોય ભગવાનનો મહિમા સહિત, અને એ લોયાના ત્રીજા વચનામૃતમાં મહારાજે કીધું છે કે જેને મહાત્મય સહિત ભગવાનનો નિશ્ચય હોય એને ભગવાનને અર્થે સંતને અર્થે શું ન થાય, એમ શું ન થાય. કુળનો ત્યાગ કરે, કુટુંબનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે, શું ન થાય એમ કરી કરીને મહારાજે બધા એવા ભક્તોના નામ લઈને એની વાતો કહી. બામણિયાના આહિર સામત પટેલ ગરડા મહારાજને દર્શને આવેલા, મહારાજ પાસે બેઠા છે. મહારાજ ખાલી એટલું પૂછ્યું, ભગત વ્યવહાર કેમ છે? હા મહારાજ વ્યવહાર સારું છે. થોડી પછી વળી બીજી વાતો થાય, વળી પૂછ્યું, ભગત વ્યવહાર કેમ છે? હા મહારાજ આમ તો સારું છે. આમ બે ત્રણ વાર પૂછ્યું ને એટલે ભગતને મનમાં એમ થયું કે મહારાજને કંઈક કહેવું છે પણ મને ચોખ્ખું કંઈ કહેતા નથી. એટલે કોઈને જઈને પૂછ્યું કેમ મને મહારાજ વારંવાર આમ પૂછે છે, વ્યવહાર કેમ છે, વ્યવહાર કેમ છે? તો કે આ ગોપીનાથજી મહારાજનું મંદિર થાય છે, કડિયાના પગાર ચડ્યા છે એટલે કંઈ પૈસાની જરૂર હોય એટલે કહેતા છે. ભગવાન લક્ષ્મીપતિ સીધા જ ઉપડ્યા હોય સામત પટેલ પોતાના ગામ, ખેતી વેચી નાખી, બળદ વેચી નાખ્યા, હાથી વેચી નાખ્યા, બળદગાડું વેચી નાખ્યું, બધું વેચી રહેવાનું એક મકાન રાખ્યું અને 4,500 રૂપિયા એ વખતના જમાનામાં લાવીને કોથળીઓ ભરીને મહારાજની પાસે આવીને મૂક્યા. લ્યો મહારાજ આ ગોપીનાથજી મહારાજના મંદિર માટે. મહારાજ કે હા હા આટલા બધા તમે ક્યાંથી લાવ્યા? મહારાજ અમારે ત્યાં હોય. ના 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 ના, સાચું બોલો, એવી રીતે તમારો વ્યવહાર એવો નથી કે તમે 4,500 રૂપિયા આમ લાવો. ભગતે વાત કરી, મહારાજ નહીં 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 કીધું. મહારાજ મને એમ થઈ ગયું કે તમારે જોઈએ છે તો મેં જમીન વેચી નાખી. જમીન વેચ્યા પછી મને ખ્યાલ આવ્યો કે જમીન વહી ગઈ તો પછી મારે હવે બળદ નહીં શું કરવા છે, બળદ વેચ્યા પછી એમ છું તો હવે ગાડા નહીં શું કરું છું અને હાથી નહીં શું કરું છું, એટલે આ બધું મેં વેચી નાખ્યું એમાંથી આટલા આવ્યા છે. મહારાજની આંખમાં બોરબોર જેવડા આંસુ આવી. મહારાજ કે ભગત તમે તો ગજબ કર્યો, લ્યો આમાંથી થોડા રાખીને બીજા લઈ જાઓ. તો ભગત રોવા માંડ્યા, ના મહારાજ હવે હું નહીં રાખું. ભગવાન સિવાય બીજું કઈ જોઈતું નહીં હોય ત્યારે એવો મહિમા હશે ને. પણ આ શું હીરા ઓળખાઈ જાય પછી કાચ ગમે એટલા રૂપકડા હોય ને, હીરો રફ હોય તો હીરો જ પકડે ને, અને જો એને સમજણ ન હોય તો એલા પેલ પાડેલા કાચના ટુકડા હોય તેમાં મન મોહી જાય ને, હીરો રફ જ ઘસેલો ન હોય તેમ થાય કે આ તો નકામું છે, રંગ બેરંગી નથી, રૂપકડું નથી, તેનો ઘા કરી દે. પણ જેને હીરો ઓળખાઈ જાય એ કાચના ટુકડા ગમે એટલા રંગ બેરંગી હોય રૂપકડા હોય તો રાખે. એમ જેને ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ જાય એનો મહિમા ઓળખાઈ જાય પછી એને કાંઈ પણ છોડવું કાંઈ કઠણ પડતું નથી. મહાત્મય સહિત આવો નિશ્ચય હોય. પછી કહ્યું કે સંતનું ને સત્સંગીનું અતિશય મહાત્મય જાણતો હોય, ઘણું મહાત્મય જાણતો હોય. ભગવાનનું મહાત્મય ઘણા ગાય વિચારે હોય પણ એના છે એનો મહિમા આવવો ને એ બહુ કઠણ છે. કારણ કે મૂર્તિ તો નડતી નથી ને, રોકતી ટોકતી નથી. એટલે સંતોનો મહિમા હોય અને સામે સત્સંગીનો પણ એટલો જ મહિમા હોય ત્યારે કામ થાય, ત્યારે નિષ્ઠા છે. રઘુવીરજી મહારાજ આરતીના દર્શન માટે ચોકમાંથી નીકળ્યા વડતાલના મંદિરમાં, ત્યાં એક લુગડા ઉપર પગ પડી ગયો એટલે ખ્યાલ આવ્યો કંઈક કપડું છે. જોયું ને તો ભગવું કપડું હતું. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ નીચે બેસી ગયા અને ભગવું કપડું લઈને પોતાના માથા ઉપર મૂક્યું. આંખમાં આંસુ આવી ગયા, કરે રે હું તો ગમે તેમ તો એક ગ્રહસ્થ છું ને એક સાધુ, એના કપડા ઉપર મારો પગ પડી ગયો. હવે એને જેને દીક્ષા આપી હોય, ગુરુ બધાને કહેવાય એને આટલો મહિમા હોય. આપણે તો કોઈને દીક્ષા આપી નથી, આપણા તો કોઈ એવા છે નહીં, તોય આપણને પાછો મહિમા સમજાતો હોતો નથી. એ કેટલો એને સર્વોચ્ચ પદવી ઉપર બેઠા પછી પણ. હવે એકવાર રાતે લગભગ 11 સવા 11 આમ પોતે વડતાલ મંદિરમાં પોતાનો ઉતારો જ્યારે અંદર રહેતા રવેશમાં માળા કરે, એમાં 11:15 સમયે એક સાધુ આમ ચોકમાંથી આમ નીકળ્યા એટલે રઘુવીરજી મહારાજે પૂછ્યું, એકદમ નીચે આવીને જઈને કીધું, કેમ સ્વામી અત્યારે કેમ આમ આ બાજુ જાઓ છો? અરે મહારાજ પગે લાગ્યા કે તાવ આવતો હતો, અત્યારે થોડો તાવ ઉતર્યો તો મને થોડી ભૂખ ઉઘડીને રહેવાતું નથી, એટલે એમ થયું કે ભંડાર બાજુ જાઓ ને જો કાંઈ રોટલાનો કકોળ ટુકડો કાંઈ પણ પડ્યું હોય, છેલ્લી વાગે ગોળની કાંકરી કાંઈક જો મળી જાય તો જરા ખાઈ લઉં તો મને થોડુંક શાંતિ થાય. એ તો સાવ નાના સાધુ હોય છે ને, સદગુરુ હોય તો તેની સેવામાં હોય, નહીં તો જાતે જ ઉઠીને આવવું ન પડે. પણ રઘુવીરજી મહારાજને હાથ પકડીને પોતાના આસને લઈ આવ્યા, બેસો બેસો અહીં બેસો, હું તમને બધું જમવાનું કરી દઉં છું. જાતે કછોટો વાળ્યો અને બાજરાનો લોટ લઈને પોતે ચૂલો ચેતાવી અને રોટલો ઘડવા બેઠા. આ મહિમા છે વિચારે તઈ ખબર પડે ભાઈ. આદિ આચાર્ય રાત્રે 11:30 રોટલો ઘડે, કછોટો વાળી પીંડે. અહીંયા હરિમંડપ સામે છે ને, ત્યાં શ્રીજી મહારાજ એ વખતે હતા પધારેલા ગઢપુરથી. એમણે ચાદર ઉઠી આખી ઉઘાડી નાખી દીધી. બ્રહ્મચારી કર, બ્રહ્મચારી જાગી ગયા. બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી, હા મહારાજ મને ભૂખ લાગી છે. અરે મહારાજ અત્યારે હમણાં જમાડીને સારી રીતે તમને ઉડાવ્યા તો, પણ લાગી ભૂખ એનું કરવું શું? કઈક લઈ આવી દે ખાવાનું, મને તું કઈક લઈ આવી દે. ખબર છે ને ઓલા પણ કાથરોટ માંડી છે, અહીંયા જાગી જાય ભગવાન બધું જ જોવે છે ભાઈ. અને મૂળજી બ્રહ્મચારીને પાછું એ વિચાર થયો કે બીજા હવે ક્યાં જાઓ અત્યારે, મહારાજ પાસે જાઓ, મહારાજ આચાર્ય મહારાજ પાસે જાઓ, ગ્રહસ્થ છે તો ત્યાં વળી કાંઈક મળી જાય તો વળી મહારાજને થોડું સમજાવીને વેન કર્યું છે તો જયારે જમાડી દો એટલે પછી ઉડાવી દે છે એટલે વહેલું હવાર પડે. જ્યાં આવીને જોવે ત્યાં તો આ તો ગરમ રોટલો કરે. બ્રહ્મચારી કે હા હા આમાં જ કંઈક છે, એને રોટલા માંડ્યા છે ને એટલે ઓલાને ભૂખ લાગી છે. કે મહારાજ અત્યારે 11:30 તમે આ રોટલા કેમ કર્યો છે? તો કહો જો એટલે ખૂણામાં મેં સાધુને બેસાડ્યા છે ને, માંદા છે એને રોટલો એને માટે બનાવું છું. હા 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 હા. બ્રહ્મચારી મદદ મીંડા કરવા, રોટલો તરત ખોલી દડા જેવો થઈ ગયો, ઘી છે જો ચોપડ્યું. બ્રહ્મચારી કે લ્યો મહારાજ માટે લઈ જાઓ છો, લઈ જાઓ હું બીજો કરું છું. એકદમ ગરમ ગરમ રોટલો લાવી મહારાજની આગળ મૂક્યો. લ્યો મહારાજ. મહારાજ અડીને કે અરે આ તો ગરમ, આ તું ક્યાંથી લાવ્યો? એ મહારાજ આવું છે અત્યારે રઘુવીરજી મહારાજ માંદા સાધુ માટે રોટલો ભાઈ. મહારાજ કે બ્રહ્મચારી એટલે જ અમને ભૂખ લાગી હતી કે આને મહિમા કહેવાય. અડધી રાતે નહીતર એમ કે ભાઈ અત્યારે કાંઈ ન હોય પાણી પીને હોઈ જાઓ, સાધુ શું થયા છો, સહન કરતા નથી આવડતું, અડધી રાતે ખાવા હાલી મેળ્યું છો તે ઠપ કોઈ દે ઉલટાનો. આને મહિમા કહેવાય બ્રહ્મચારી એટલે અમને ભૂખ લાગે. મહારાજ અડધો રોટલો જમ્યા અને અડધો રોટલો બ્રહ્મચારીને કે સાધુ ત્યાં બેઠા છે ને માંદાને ખવડાવ, એનો જિંદગી ભરનો રોગ વયો જાય, જાઓ. એ રોટલો લઈને બ્રહ્મચારી આવ્યા. બ્રહ્મચારી કીધું લ્યો મહારાજ આ રોટલો આપ્યો છે. એ સાધુ જમ્યા એને નરવા કરી દીધા. આ મહિમા છે. ઘણાને ભગવાનનો મહિમા હોય, સાધુનો મહિમા હોય, પણ હરિભગતનો ના હોય. આમાં બધું લખ્યું છે ને, આવ્યું ને વાંચવામાં બધું આવ્યું, ભગવાનનો મહિમા, સંતનો મહિમા, સત્સંગીનો મહિમા, એમાં બરોબરિયા પણ આવે એટલે ન આવે. હરિભક્તોનો પણ મહિમા. વિસાવદ રાજુ એક બાપા હતા, હવે તો છેકની ખબર નહીં. એ કોઈ બસમાં ચડે ને તો પેલા ચારેય બાજુ આંટો મારી લે. એટલે કોઈ પૂછે તમે શું જોવો? તો કે હું ચાંદલા વાળો જોઉં છું. કોઈ જો હોય ને તો જય સ્વામિનારાયણ કહું, એને ભેટું, એને મળું. આપણા બાપનો ક્યાંથી કેટલો એને મહિમા કેટલો એમ. આવું બે જેવા જેવા એલી ફેલી પાસે બેહું, એના કરતા એની પાસે જઈને બેસું, હે મહારાજની વાત થાય, કાંઈ ન થાય તોય એની પાસે બેસવાનું ક્યાંથી, કેટલો મહિમા. એ પંચાળાના જીણાભાઈ માંગરોળ આવે ને એમ સાંભળે કે કમળસિંહ વાંઝા માંદા છે, ખબર કાઢવા જાય ને કમળસિંહ વાંઝા એટલે હથવારા ને સામાન્ય જ્ઞાતિ, કંઈ ઊંચી જ્ઞાતિ તો નથી. અને કંઈ કમળસિંહભાઈ કંઈ એવા મોટા એકાંતિક ભક્તો નહોતા, પરોધબેન ગોવર્ધનભાઈ જેવા સામાન્ય સ્થિતિથી બિચારા ભજન કરનારા, પણ જાણ્યું કે માંદા છે, આવ્યા ગામધણી દરબાર. પણ જોયું ત્યાં ખાટલામાં સાવ લાકડાની જેવા થઈ ગયા. ઘરમાં કોઈ સત્સંગી નહીં એટલે કોઈ બાપાની સેવા કરે નહીં, બિચારાને દુઃખ બહુ, પીડાય બહુ, રોગનું તકલીફ. ઝીણાભાઈ બાજુમાં બેઠા, ઓળખી ગયા, આંખ ઉગાડી, માથે હાથ મૂક્યો, આંખમાં આંસુ આવી ગયા. ખાલી એટલું પૂછ્યું કેમ છે? સારું છે, સેવા થાય છે. ત્યાં તો ધ્રુસકું મુકાયું, સમજી ગયા કામાં કાંઈ થતું નથી. કોચવાઉમાં આપણે આવી જાઓ, હાલો મારે ત્યાં. ના ના હું આમાં ક્યાં, મારાથી બેઠું જ થવાતું નથી. ના એ બધું થઈ જશે. ઘરના હતા એને કીધું કે આ બાપાનું લઈ જાઓ તો વાંધો નથી ને. હા તમે તમારે લઈ જાઓ. હવે ઊભું થવાય નહીં, હલાય નહીં, એટલે આખા ખાટલા સહિત લઈ જવા પડે. એટલે જલ્દી ગામમાં જઈને માણસ મળી જાય તો મજૂર કરવા ગયા, ત્રણ જણા મળ્યા. ઇતિહાસ તો તમે જાણો છો, ટૂંકમાં વાત કરી દઉં છું. ત્રણ જણા લેવા, ઝીણાભાઈ કીધું ચોથો મળતો હતો ને. ના ના ચોથો પોતે ગામધણી દરબાર. એ વખતે તો કેવો વટ પડતો એ દરબાર. આ ખાંભે ખાટલો લીધો અને ઉભી બજારે ત્યાંથી નીકળ્યા, ઘોડીની સરક હાથમાં અને ખાટલાનો પાયો એક પોતે મજૂરની જેમ ઉપાડ્યો, એવી રીતે લઈ આવ્યા. ઘરમાં એનો રહેણાંકમાં એનો ખાટલો રાખ્યો, પોતે ઓસરીમાં સુવે. અમે કમળસિંહભાઈ વાંઝાની સેવા કર્યો. એમાં એક વાર શરદી થઈ એટલે એમ થઈ ગયું કે આને થોડા લવિંગ વાટીને ખરડ કરીએ ને, લેપ લગાવીએ તો શરદીમાં સારું રહે. એમના બા દીબા એ હરિભગત, પણ થોડું આ આટલો બધો એનો મહિમા નહીં. ફેર તો મહિમામાં જ છે ને, સમજણમાં જ છે ને. બાકી તો બધા આપણે હરિભગત છે. જેની સમજણ મોટી, મહારાજ કે એ મોટો, કોઈ ત્યાગી ગૃહીનો મેળ નથી. સમજણ મોટી એ મોટો. અદીબાને થોડું એમ થાય કે આ લઈ આવ્યા છે સેવા કરે ને, વાંધો નથી. પણ આખો દી ટવ 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 એમાં જ લાગી રહ્યા અને બધું. પણ ઝીણાભાઈને તેમ ભગત ક્યાંથી? જેનું કોઈ નહીં આપણે સેવા કરવી પડે. એટલે લવિંગ કીધું, બેન જરા લવિંગ ખરડ કરીને લાવો એટલે આપણે એને લેપ કરી દઈએ. એટલે અદીબાને એમ થયું કે થોડા લવિંગ છે ને આના માટે ક્યાં બગાડવા. એટલે કીધું ભાઈ લવિંગ તો ખલાસ થઈ ગયા, લવિંગ નથી. ઝીણા ભાઈ ગમ ખાઈ ગયા, ખલાસ ન થઈ જાય, આ દરબારગઢ છે, એને બેનને દેવા નથી, કઈ વાંધો નહીં હશે. થોડા દિવસ થયા ને એટલે પોતે ઢોંગ કર્યો શરદીનો અને સુઈ ગયા. એટલે બેન આવ્યા, ભાઈ છે શું થયું ભાઈ? આ થોડું શરદીનું માથું ચડી ગયું છે એટલે જરા હૂતો છું, સારું થઈ જશે વાંધો નહીં. ત્યાં તો જઈને એટલે લવિંગ કાઢીને ખરડ કરીને કટોરમ લઈને આવીને ભાઈનો આમ ચાદર ઊંચું કરીને, લ્યો ભાઈ આ જરા છે ને લવિંગ લગાડી દઉં. લવિંગ નોતાના આવ્યા ક્યાંથી? એમ તો તમારે ઘરમાં આપણું કોઈ ખાજુ માંદું થાય ત્યાં હાટું રાખી મૂકી આવે ને બાજુ, ઘરમાં હાજુ માંદું. જે થપાટ મારી ગયો કટોરો ઉછળી, સાંભળી લે બેન આજ પછી તું મને તારું મોઢું બતાવતી નહીં. બેનને છોડી દીધા. કેવી વાત! આપણે કુટુંબનું રાખીએ, ગરીબગતનું રાખીએ. એક સત્સંગીનો છોકરો, તમારો છોકરો, બે બાઈજા હોય તો તમે શું કરો? ઓલો ગમે એવા એકાંતે ગરીબગતનો છોકરો હોય તો બે પટાકા ઠોકાય. બહુ બહુ કઠણ છે આ અમારે ને તમારે બધા. આ તો બહુ મોટી વાત છે ને. આ તો જે સાંભળવી જેટલી હેલી છે એટલી વર્તવી તો બહુ કઠણ જ છે. પછી તો છ મહિના સુધી અબોલા થયા ને મહારાજ આવ્યા, નદી બાર રોયા કે મહારાજ આવે મારી ભૂલ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ. પછી મહારાજે ભાઈ બહેનના ઉભેલા મુકાવ્યા કે તમે હરિભગત છો, મૂકી દીધું. પણ એ ઝીણાભાઈ જયારે ધામમાં ગયા ત્યારે શ્રીજી મહારાજે જિંદગીમાં પહેલી વાર કોઈને પહેલે ને છેલ્લે જો કોઈને ફર્સ્ટ એન્ડ લાસ્ટ કાન ધાપ્યું હોય નનામીને તો એ પંચાળાના ઝીણાભાઈ દરબારને આપી કે એને મારા હરિભગતનો હરિભગતના ખાટલાનો પાયો લીધો છે. કેટલા રાજી થયા છે! ઈચ્છારામભાઈ ધામમાં ગયા છે એને કાન નથી દીધી, અને પંચાળાના ઝીણાભાઈને જુનાગઢની બજારમાં આમ કાંધ લઈને મહારાજ નીકળ્યા છે. આ મહિમા એ! એટલે પછી મહારાજ કહે છે કે આવું હોય તો કેમ ભગવાન વશ ન થાય? પણ આપણાથી માન મુકાય નહીં, આવું બધું થાય નહીં, મમતા મુકાય નહીં, માન મુકાય નહીં, મમતા મુકાય, માન ન મુકાય, માન મુકાય, મમતા ન મુકાય. બહુ કઠણ છે. જે દાદા ખાચરની વાત છે, જે દાદા ખાચર, એ દાદા ખાચરનું તો એની નિષ્ઠા કેવી! ચરી સાકાર ઉપાસના એને કોઈ વાત નથી, સામે છે એને સેવે છે. પણ ભગવાન શ્રીહરિની ચરિત્રમાં ક્રિયામાં કોઈ ક્યાંય તર્ક વિતર્ક થાય છે? ભેળા રહેવું મહિમા રાખો ને બહુ કઠણ છે. આમ દૂર રહીને તમે રાખો એ તો રહીએ, પણ ભેળા રહેવું, ઢૂંકળું ને વે ગળું, ઢૂંકળું કડવું એટલે કડવું, વે ગળું વેગળું એટલે દૂર એટલે ગળ્યું. હારે રહેવું ને મહિમા રાખો ને, રોજ પગે લાગતા હોય ભાવ રાખો કે રોજ સામે ભટકાય જ છે, એમાં શું વાત છે? આ બરાબર છે, બહુ કઠણ છે. એ દાદા ખાચર ને હવે મહારાજ આ શિયાળો હોય ને આમ બેઠા હોય, દાદા આ વળિયું કાઢીએ ને તો આપણે તાપણું કરીએ. વળિયું દાદા ખાચર કાઢી દઈએ પાછા, આપણે હોય તો એમ કે કેટલું બળતણ પીડ્યું છે, આની શું જરૂર છે? ન હોય તો ઠીક છે, આ ઢગલા પીડ્યા છે, આને વળી જ કઢાવીશ. લ્યો તમારે ઘરે સાધુ આવ્યો હોય, સાધુ કે ઓઈલો જ ધાબળો આપ, પણ આ બે કાઢ્યા છે ને અહીં પીડ્યા જ છે, પછી એને શું રાખવા છે? વળી કઢાવે બોલો રહેણાક ઘરની. એટલો વળી નહીં, એમ કહેવાય છે મીંદડીની બચ્ચા જે હોય ને એ સાત ઘર ફરે ત્યારે આંખી ઉઘડે, એમ દાદા ખાચરના 49 વાર એને રહેણાંક ઘર બદલાવ્યા છે. રહેણાંક ઘર બદલવું બહુ કઠણ હોય છે. એ જ્યાં રહીને બધું ચૂલા નાંદન બધું રહેણાંક ઘર, ત્યાં મહારાજ કે દાદા આ બધું ખાલી કરીને તું બીજે ભાઈ અહીં મારે બીજાને ઉતારો જ દેવો છે. હવે જેને ઘરે રહેવું એને ઘણી હાવ ઘરધણી થઈને કરવું. લ્યો અને દાદા કહે ભલે મહારાજ, એ લબા ચાલીને બીજે ગોઠ, નહીં તો દાદા ખાચર એમ તર્ક ન થાય કે કેટલા ઓરડા છે હવે અહીંયા જ ભાળી ગયા છે. પણ નથી તર્ક થતો, જો એ જ છે નિષ્ઠા રેવી ને. અને જે દિવાલ છે ને એ દિવાલ મહારાજે 7 વાર પડાવી, હવારમાંથી કડિયા બધું કામ કરાવે ને દાદા ખાતે ધ્યાન રાખે ને દિવાલ તૈયાર છે ને હાંજનું ટાણું થાય ને મહારાજ આવે આમ આંખ માંડીને કે દિવાલ ત્રાહી છે પાડી નાખો. એ ફાંજેથી પાડવાનું ચાલુ થાય, હવારે પછી ચણવાનું ચાલુ થાય. જ્યાં પાછી હાન થાય દિવાલ પૂરી થઈ જાય ને બધું થઈ જાય ત્યાં આ માખી માંડે કે દિવાલ ત્રાહી છે આ પાડી નાખો. કડિયા કે હું તંબુરો ત્રાહી છે આ ઓળીંબા રાખીએ છીએ. દાદા આખા કે તારી જાતના બોલમાં એ દિવાલ ત્રાહી હોય તો જ મારો પ્રભુ કહેતો હોય. શું ત્રાહી હોય, જિંદગી વૈગી ચણતા ચણતા. તારે મજૂરી હારે લેવા દેવા છે એકબીજા હારે તો મજૂરી હારે તો સાનુબોનો ગોલકુના કામ મીડ ને કરવા. હા બાપુ બરાબર છે, મારે તો મજૂરી હારે છે ને સવારે પાડો ને સાંજે પાડો, મારે હું વાંધો. હા બસ ત્યારે જાય છે તો મારું જાય છે ને, મને કઈ થાય છે ને તને શું ઉપાડ થાય છે. સાત વાર પડાવે, સાતમી વારે દિવાલ પડાવે છે. મુક્તાનંદ સામે કીધું મહારાજ આવું ને આવું કેટલા દિવસ કરાવવું છે, દાદામાં ફરક નહીં પડે. મહારાજ દોડીને મહારાજ દાદા ખાચર ને ભેટી પડ્યા, સ્વામી અમારે દિવાલ ત્રાસી છે સીધી નહોતું જોવું, અમારે એની નિષ્ઠા બાકી છે ક્રાહી છે એ જોવું છે. અમથા ત્યાં રહીએ, ક્રિયામાં ક્યાંય શ્લેષ નહીં, તો કરતા હરતા પણ એનું જ દાર્યું થાય. કેટલી ઉપાધિ જીવા બાપુ એમના હગા અંકલ કાકા, રોજ નિત નવી ઉપાધિ કેવી લાવે એની કથાઓ આખો ગ્રંથ થાય એટલી ઉપાધિઓ જીવા બાપુએ આ એમના ભત્રીજાને કરેલી છે. ભાવનગર રાજમાં જઈને બીજા દુશ્મનોમાં જઈને ખાખી વૈરાગ્યોમાં જઈને જેટલા હાથ આવે એટલા એની પાસે ઉપાધિ રોજ નિત નવી ઉપાધિ કરાવી છે. એ ઉપાધિ બધી આને ઘરે રાખ્યા એટલે છે ને એને એમ કહી દે કે તમે વ્યાજો મારે નિરાયત જ છે. પણ આ ગમે એક બાજુ પેલા આપણે માંડવધારના પેલા શું ભાણખાચર ભડલીના ભાણખાચર એની ઉપાધિઓ આ તે બધું કેટલું ક્યાંય ઇતિહાસમાં વંચાય છે. દાદા ખાચરે જઈને મહારાજને કીધું હોય મહારાજ હવે શું થશે, એક વાક્ય છે શું થશે શું થાય, કાંઈ ન થાય. પછી ગમે એવા ઉત્સવના મંડાણ માંડે, આર્થિક સગવડતા છે કે નહીં કોઈ દી કાંઈ બોલ્યો કે મહારાજ પૂરું કેમ થશે, અને ગમે એટલા પૈસા વાપરે ગમે ત્યારે માગે કોઈ પૂછવાનું કેટલી, અને મહિમા એટલે કેવો. પાછો ત્યાં દાદાના દરબાર આપણે કીધું અજાણ્યા લોકો આવીને મહારાજના દર્શને આવતા હોય, એમાં એક બહેન આવેલા 1.5 વર્ષની ઉંમર, તે ઠીક લાગ્યું રોકાણા તો પછી સેવામાં ભળી ગયા. હા અજાણ્યા હજી પેલા જતા, એટલે પછી સત્સંગની રીતે થોડું બધું કામ કરવા માંડ્યા, જીવ બનાવે પછી ભળીને માંડ્યા કામ કરવા. એટલે પછી સેવા કરનારા તો ઘણા લોકો આવતા હોય, હવું નહીં મોટા દિલના માનવી, એટલે ઘરની જેમ હળી ભળીને માંડ્યા કામ કરવા. પણ હવે એનો એક સ્વભાવ કંઈક ઉપાડી લેવું, હવે ઘરમાં ભળી ગયા એટલે પછી રૂપિયાની નજરમાં આવી જાય. એમાં એક પટારામાં 400 રૂપિયાની કોથળી મૂકી છે એટલે આને મન ડગડ્યું, જૂની આદત હતી ને ઉખળી, એટલે બધું સારું લાગતું પણ રૂપિયા એથી હારા લાગ્યા. વેલી હવારે પછી ઓલી કોથળી ઉપાડી મેલ તતરાવે, અજવાળું થયું ને બધું એવું થઈ ગયું એટલે આ બધા બધા બેન આજ કેમ દેખાતા નથી, કહે છે વ્યાઈ ગયા છે પણ પૂછ્યા વગર થોડા જાય. એમાં વળી જરૂર પડી છે ને પટારા જ્યાં જોવા ગયા તેલો 400 રૂપિયા જ નહીં તો કે ઓલી ડોસી લઈ ગઈ. હશે વાંધો નહીં, હવે બિચારીને જરૂર હશે ત્યારે લઈ ગઈ છે ને જવા દે, બીજું શું અહીં તો ઘણા લઈ ગયા છે કાંઈ વાંધો નહીં જવા, આપણે કોઈને કાંઈ કેવું નથી. આ લઈ નીકળીને એ જેવું ગરડાનો આમ સીમાડો પૂરો થાય ને ત્યાં દેખતી જ બંધ થઈ ગઈ, આંધળી લાઈટ જ વહી ગઈ, ત્યાં કાંઈ દેખાય જ નહીં. આમ આમ ફાંફા મારે, અરે મઈ મને શું થઈ ગયું, એ તને થયું હવે જે છાવાનું હતું થયું. આમથી આમ ભટકાય ને આમથી આમ અથડાય, એટલે કોક નીકળાય ને ગોથા ખાય, કાં ડોસી કાંઈ ગોથે ચડે, લીમડાય રે ભટકાય, બાવળા રે ભટકાય, શેઢામાં ભટકાય, આ ઢોરાય રે ભટકાય, આ શું થયું તાને. અરે ભાઈ હું દેખતી બંધ થઈ ગઈ, હા હાજી નરવી મને આંખમાં કોંડણ હું થઈ ગયું, મોચ્યો પાગ્યો અચાનક, મને ટેકો કરો મને ટેકો કરો. પણ સમજાઈ ગયું આ રૂપિયા ચોર્યા છે ને, મન દાદાના દરબારમાં મૂક્યા, બીજું કઈ બોલી નહીં, એટલે ટેકો કરીને આવ્યા. જ્યાં દાદાના દરબારમાં પગ દીધો ત્યાં દેખતી થઈ ગઈ, એટલે થઈ ગયું કે આ રૂપિયા ચોર્યા ને, એટલે આવી અને જીવવા લાડવાના પગમાં 400 રૂપિયા કોથળી મૂકી રોઈ પડી. મારી ભૂલ થઈ ગઈ છે મનમાં, કઈ વાંધો તમે તમારે રહ્યો, હા તમારું જ છે, જોતા તો લઈ જાઓ. ના મારે હવે કઈ જોતું નથી, હું બે બંધ થઈ જાઉં છું, મારે નથી જોતું. પણ ગુનેગાર પકડાઈ ગયો ને, કોઈ તરત કહી ગયો ને દાદા બાબુ જઈને ખબર કરી દીધી કે ઓલી ચોરી હતી ને એ પકડાઈ ગઈ છે, બાઈ આવી ગઈ છે. દાદા ખચીને બોલાવ્યા આવી ગયા, મારે કાંઈ વાંધો નહીં, જમાડો રાખો ત્યાં કોઈ મહારાજ ને કીધું હતું, મહારાજ આવું થયું છે, મહારાજે દાદા ને દાદા અહીંયા આ તલવાર લઈ જાય, ડોસી ને માથું કાપીને જા ઉપટ, મારી આજ્ઞા છે આ. દાદા ખાતે તલવાર દોડ્યા, જ્યાં ત્યારે ડોસી બિચારી ગભરાઈ ગયેલી ને, બેઠી બેઠી સ્વામિનારાયણ સામે, પછી ભજને સારું થાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દાદા ખાતે તો પગે લાગી, મહારાજ કે શું કર્યું? મહારાજ મારાથી નહીં થાય. કેમ? હાલ હું ભેળો આવું લઈ કાટ ઓલી ભજન કરે. દાદા ખાતે પગે લાગે. મહારાજ કે શું વેવલા વેડા કરે છે? મહારાજ મારો હાથ નહીં ઉપડે, એના મોઢામાં તમારું નામ છે. આ 400 રૂપિયા લઈ ગયા, ભૂલ કરી છે, પણ એને મારે એકનો એક દીકરો કાપી નાખ્યો હોય, જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોય તોય હું એનું માથું ન કાપું. મહારાજ આમાં એનું માથું ન કાપું. મહારાજ ફરીથી દાદાને ભેટી પડ્યા કે આ આ મહિમા છે. જો આવી જ્યારે નિષ્ઠા, આવો જ્યારે મહિમા, આવો જ્યારે હરિભગત નો મહિમા સમજાય. તુલસી જાકે મુખન છે, ભૂલે હિ નિકસે રામ, તાકે પગી પહેન્યા મેરે તન કે જા. ત્યારે ગમે તેવા કર્મ હોય ભૂંડા, અને ગમે તેવા દેશકાળ ભૂંડા થાય, તેનું કઈ ભૂંડું થતું નથી. લૌકિક રીતે પણ કઈ બગડતું નથી, અને ભક્તિમાં એને કાળ કર્મ કોઈ નડતા નથી, અને આંતરિક આધ્યાત્મિકતામાં પણ ગમે એવા કર્મ હોય તેને નથી રોકતા, દેશકાળ એને લાગતા નથી, અને બાહ્ય વ્યવહારમાં પણ એને કોઈ આંચ આવતી નથી, કારણ કે એને એવી મહિમાવાળી ભક્તિનો ભગવાનનો એને આશરો બળ છે. હવે આપણે આપણે શું થાય, કયો લ્યો નિષ્ઠાનો વિચાર કરીએ. આપણું તો જ્યાં સુધી સચવાય ત્યાં સુધી આપણું સારું. સુકાનંદ સ્વામી મહારાજ કીધું કે લ્યો આ ભાગવત છે ને, એને એને તમે હસ્તપ્રત કરો, નકલ કરવાની કોપી. સવારથી સામે 4 વાગ્યા સુધી લખ્યું, પછી પાના લઈને આવ્યા તો મહારાજની પાસે લઈ લ્યો મહારાજ. મહારાજે જોઈને કાંઈ પણ આ હાથમાં લઈને ચડ દઈને ફાડીને નાખી દીધા. ફરીથી લખો. વળી સામે બેઠા ને એ બધે પછી લખ્યું, વળી પાછા લખ્યા ને પાનાઓ થયા કે 9 વાગે રાતે આવ્યા. તે શિયાળાનું ટાણું સગડી લઈને તાપતા હતા. મહારાજ નીકળી લ્યો મહારાજ આટલું લખાણ જોવો બરાબર કેમ છે. મહારાજે કાંઈ પણ જોયા વગર સગડીને નાખી દીધા. ફરીથી લખો. વળી રાતે સામે થોડું ઘણું સૂતા, થોડું ઘણું આ એમ કરીને બધું લખ્યું, તૈયાર કરીને પાછા સવારે મહારાજ પાછા પાછા સગડી તાપતા હતા, એ લઈને સીધા લઈને પાછા સગડી મૂકી દીધી. સુકાનંદ સાહેબ બેઠા, જાઓ ફરીથી લખો. ભલે મહારાજ ઊભા થઈ જેવા લખવા ગયા ને, લખવા માટે ઊભા થયા ને, મહારાજ કે હા હા સ્વામી બે હવે હા, આ હું પાનાને વાંચતોય નથી, જોતોય નથી, સળગાવી નાખું છું, ફાડી નાખું છું, તો તમને કંઈ થતું નથી? એમાં શું મહારાજ થવાનું હોય? તમે રાખીને રાજી થાઓ કે ફાડીને રાજી થાઓ, અમારે તો તમને રાજી કરવા એ સિવાય બીજું કાંઈ ગણતરી જ રાખી નથી. રાખીને રાજી થાઓ કે ફાડીને રાજી થાઓ, અમે તો ગુલામ છીએ, ગુલામને પોતાની રૂચિ હોય નહીં. આવા બધા વિદ્વાનો હોય, આવા મોટા હોય. સચ્ચિદાનંદ સ્વામી હાલાર પંથકમાં ફરતા હશે ને, ત્યાં પછી શેરડીની બધું જાણે અત્યારે હશે એવું ખબર નહીં વધારે, પણ બહુ એક ગોળ બહુ વખણાય એનો. અને એમાં કોઈક જગ્યાએ સચ્ચિદાનંદ બહુ સરસ મજાનો સારો ગોળ જોયો ને, હરિભગત પાસે ત્યાં લઈ 2-2.5 મણ ગોળ પોતાના માથે ઉપાડે, એ જ ભાવ ડગલે ને પગલે, કેવો ગોળ આહા. મહારાજને રોજ થાળમાં જમશે, એનો લાડુ બનાવીને જમાડશું. મહારાજ એમને જમશે ગોળ. બ્રહ્મચારીને કહેશું કેમ કેટલે દૂરથી એ આખો ગોળનું ઉડ્યો, 2-3 મણ ગોળ ઉપાડી અને આ જ ભાવથી આવ્યા, બહુ પ્રેમનો દરિયો. મહારાજ બેઠેલા ને મહારાજની પાસે આવીને ગોળ મૂક્યો. ગોળ જોઈને મહારાજ કે ઓહો સ્વામી આવો ગોળ તો જોયો નથી, બહુ સારો કડાયો ઉતર્યો છે. હા મહારાજ પણ લઈ આવ્યો, મને એમ થયું મારા પ્રભુને જમાડો. મહારાજ કે બહુ સારું બહુ સારું. એ જ વખતે 2 સાધુ પગે લાગવા આવ્યા, જૂનાગઢ જતા હતા, મંદિરનું કામ ચાલતું હતું ને, તે પગે લાગે. મહારાજ કે ક્યાં જાવ છો? મહારાજ રજા લેવા આવ્યા છે, જૂનાગઢ જવું છે. એમ સારું, આ ગોળ લેતા જાઓ, રસ્તામાં ખાઈજો, કામ આવશે. શું થાય આપણે બેઠા હોય, એ પણ એને દેવા હાટું ક્યાં ઢળી આવ્યા છે, એમને માપી દીધો. જાઓ નહીં રહેતા રસ્તામાં ખાતા જાયજો, તમારે કામ લાગશે, આપી દીધો. સચ્ચિદાન છે ને બેઠા છે. મહારાજ કે કેમ સચ્ચિદાન સાહેબ, અમે ઠીક કર્યું ને? ઠીક જ કરે મારો પ્રભુ, કોઈ દિવસ કાંઈ બીજું કરે જ નહીં. બસ મહારાજ અમારે તો તમારી નિગાહ જોઈએ, બસ દીખલા દીદાર પ્યાર, અમારે બીજું કઈ જોઈએ નહીં. પણ આ તાણે ખબર પડે હો, તાણે ખબર પડે. આપણે તો હાર પહેરાવવામાં નામ રહી જાય તો આવવાનું બંધ થઈ જાય. અમારું કોઈ ધડો કરતું નથી, ધડો પછી આ બધા કે છે ને સંતો વાત કરે, મેં ધડો કરવાનો પથ્થર હોય ત્રાજવા મૂકે, એ જોઈએ ધડો કરવાનો પથ્થર એ કેવો લીસો હોય, તે પેલા ગડબા જેવો હોય એનો ધડામાં હોય, ગડબા જેવાને કડીઓ કાઢી નાખે, ગડબા જેવો પાણો હોય ને એ કોઈ રીતે ફિટ જ ન થાય, તમે જો એને ગડબો કહેવાય, ગડબો કોને કહેવાય, દિવાલમાં કોઈ રીતે આમ ચણવું હોય ને ગામમાં કોઈ રીતે ફિટ જ ન થાય, અને પછી કડીઓ હોય ને ઠહવાની નાખી દે એક બાજુ, એવા કેટલાય સત્સંગમાં ગડબા જેવા હોય, ક્યાંય ફિટ જ ન થાય તમારે. ધડાનો પથ્થર તો કેવો હોય, અમારો કોઈ ધડો કરતો, બસ અહીંથી આપણે દ્રોહની શરૂઆત થાય છે. એટલે આપણે આ વચનામૃતને ગૂંચ્યું છે ને એમાં, હવે અત્યારે 72મા વચનામૃત ઉપર વાત કરી, હવે 71મો પહેલો પ્રશ્ન છે મહારાજ સોમલા ખાતર, કે મહારાજ ભગવાન બધા અપરાધ માફ કરે, પણ એવો કયો અપરાધ છે કે માફ નથી કરતા? તો કે ભગવાનના ભક્તોનો જે અપરાધ કરે છે, દ્રોહ કરે છે, એ અપરાધને ભગવાન ક્યારેય માફ કરતા નથી. આપણું આ સચવાય નહીં એટલે એમાંથી થાય પછી. દ્રોહ એટલે દુખવું, દુભવવું, પીડા આપવી, હેરાન કરવું, વગોવવું, બધા અર્થો છે દ્રોહનો. દ્રોહ છે ને થોડું આમ એમાં ઘણું બધું જાણવા જેવું છે. એક દ્રોહ કેવી રીતે થાય છે, સાવ કારણ વગર નડે, ભગવાનના ભક્તને કારણ વગર નડે. દ્વારિકામાં પેલા ઋષિઓ ધ્યાન કરે છે ને એમાં ઓલો સામ ને એના બધા મિત્રો ને બધું સ્ત્રીના કપડાં પહેરાવ્યા પુરુષ છે, અને તાંસળું બાંધીને એને પૂરા દિવસો રહ્યાવો એવો બધો એને ડ્રેસ પહેરાવ્યો, અને પછી ઓલા ઋષિ ધ્યાન કરતા હતા ત્યાં આવીને કીધું કે મહારાજ મહાત્માજી આપ તો ત્રિકાળજ્ઞાની છો, તો આ અમારા ઘરના છે, તો એને શું પેટે અવતરશે, દીકરી કે દીકરો? એટલે ઋષિને એમ કે બિચારા ભોળે ભાવે પૂછવા આવ્યા છે, આખી વેચીને તો જ્ઞાની હતા, ત્રિકાળ જ્ઞાની હતા, ભૂત ભવિષ્ય વર્તમાન એની નજર સામે રમે, નજર કરીને અને જોયું કે ઓહો હો, અને કીધું મૂર્ખાઓ તમારો બાપ અમારા પગ ધોઈને પી જાય છે, અને તમે આ આટલી બધી ઠઠ્ઠા મસ્કરી, અમે તમને નડવા આવીએ છીએ ક્યાંય, અહીંયા બેઠા છીએ તો હખ ન કલ, જાઓ એમાંથી જે નીકળશે એ તમારા કુળનો નાશ કરશે. અને ભાગ્યા, એક બાજુ જઈને બધો લબાચો છોડ્યો તો આવડું લોઢન ટુકડો નીકળ્યો, સમજણ પડી નહીં કે કંઈથી આવ્યો. એ તો વાત છે, હજી તમે જોવે હું નીકળ્યું, ઓલો ઓલામાં જોવે ત્યાં તો એ તો વધવા માંડ્યું, લાંબુ થયું. જઈને પછી તો ન છૂટકે શ્રી કૃષ્ણ ભગવાનને વાત કરી કે આવી ભૂલ થઈ ગઈ છે, તો કે ત્યાં ક્યાં ભરાણા, પણ હવે આનું શું કરવું? તો કે હવે જઈને કોઈ જગ્યાએ જઈને ઘસી નાખો, ન કે આ વધતું જાય છે. પછી પ્રભાસમાં જઈને પાણાએ ઘસી નાખ્યો, કથા તમે જાણો છો ને, એની બધી રજ થઈ ગઈ ને, એ રજમાંથી અસીપત્રનું વન ઉગ્યું, એ વનસ્પતિ એવી ધારધાર તરવા જેવા ધાર ઉગ્યા, અને નાનું પછી હાબુથી આપણે કપડાં ધોતા ને નાની ચીપટી વધે પછી છટકી જાય, એ ઘસતા કથા છટકી ગઈ, એ ગયું પાણીમાં, એક માછલી ગળી ગઈ, એ માછલી માછીમારના જાળમાં આવી, એણે જ્યારે પોતાના ખાજમાં લેવાઈ ગયો છે તેમાંથી એનું ચમકતું નીકળ્યું, એને થઈ ગયું ઓહો ફૂલદાર છે, આને તો શિકાર કરવામાં રાખવી જોઈએ, એને સ્પેશિયલ શિકાર તરીકે એને ફણામાં જડી અને પોતાની પાસે રાખી. અસીપત્ર તો તમે જાણો છો, પછી બધા યાદવો દારૂ પીને છાકટા થયા અને પાંદડા કાપી કાપીને એકબીજાને માર્યા, હજારોની સંખ્યામાં યાદવો કપાઈ ગયા. અને એ જ વખતે શ્રી કૃષ્ણ ભગવાન પેલા પીપળો હજી છે ને એ ત્યાં જઈને આઠેંગે દઈને આમ જઈને બેઠા, અને એ પારધી એને જે ભલકામાં નાખ્યું હતું ને એણે જાણ્યું કોઈ કાળિયાર મૃગ બેઠો છે, કાળી કામળી શ્યામ વર્ણ સંધ્યાનું ટાણું, અને એણે એ જ છિપ્પર એ લગાવી મારી, અને ભગવાને ઋષિનો શાપ અંગીકાર કર્યો, યાદવ કુળ ખલાસ થઈ ગયો. સ્વભાવ જ કોઈને હાવ કઈ કઈ લેવા દેવા હોય, ઘણા લોકોને ભગવાનના ભક્તોની સ્વાભાવિક એલર્જી હોય, એમ સ્વાભાવિક એલર્જી, કારણ વગર નડે, વાત વાતમાં નહીં, ભગતડા એટલે આમ, પણ તારું શું, તારા ફાધરનું શું બગાડ્યું છે? આવા આવા અપરાધને ભગવાન માફ નથી કરતા, પણ એ સ્વભાવ જ નડવાના. રેલવે સ્ટેશનમાં એક કાકા જઈને પછી એક બારી પાસે બેન બેઠી હતી, ત્યાં જઈને કાકા જઈને કે કેમ છો, છોકરી બેઠી હતી ત્યાં જઈને પૂછ્યું કાકા કેમ છો, ઓલી સારું છે, હા શું નામ રાખ્યા છે? ઓલી બે અચકાણી, પણ કીધું કે ભાઈ આ નામ છે, સારું સારું, કેટલી ઉંમર થઈ? આને બહુ ચીડચડે, પણ હવે જલ્દી મર્યાદાથી શું બોલવું કે ભાઈ 24 વર્ષ ત્યાં, એમ લગ્ન કરી લીધા કજી બાકી છે? કાકા તમે હદ કરો, હદ શું, પૂછીને જવાબ આપો, પણ તમારે આ બધી પૂછો, તમારે ઉંમર શું થઈ? 24 વર્ષ થઈ. લગ્ન કર્યા બાકી છે? બાકી છે, અત્યાર સુધી બેહી રહેવાય? ચોવીસ ચોવીસ વર્ષ સુધી બેહી રહેવાય અને પેલી છોકરી ખીજાણી કે તમે આવી લપછપ શું કામ કરો છો, તમને કઈ અક્કલ છે કે નહીં? તો કે અહીંયા કોને એવો ટાઈમ છે, આ તો પૂછપરછ નું બોર્ડ માર્યું છે એટલે પૂછીએ છીએ. સ્વભાવ જ આવા હોય, લો કારણ વગરનું ગમે ત્યાં ગોતી કાઢે. એક આવો દ્રોહ થાય છે, એ માફ ન કરે. બીજો છે દ્રોહ છે ભગવાનના ભક્તનો, રાગ દ્વેષ અને ઈર્ષાથી થાય છે. આમાં 71મા વચનમાં એટલે પછી જ નેક્સ્ટનો પ્રશ્ન છે, ઈર્ષાનું શું રૂપ છે? ઈર્ષા રાગ દ્વેષ ઈર્ષા એ જેવો અપરાધ ભગવાનના ભક્તોનો કરાવે છે એવો કોઈ નથી કરાવતો. ભેળા રહેવું સ્વાભાવિક, આ બધું થાય. એટલે મહારાજ કે જેની સાથે ઈર્ષા હોય એનું રૂડું થતું હોય તો ખમી ન શકાય, અને ભૂંડું થાય ત્યારે રાજી થવાય, હા એ જ લાગનો હતો, હા વર સારું થયું. પણ ખરો સજ્જન ભક્ત એ, સાચો ભક્ત એ, કે દુશ્મનનું ભૂંડું થાય ને ત્યારે આંખમાં આંસુ પડી જાય, અરે રે બિચારાને દુઃખ આવ્યું, અને એના સુખે સુખ થાય તો સમજવાનું કે આપણી ભક્તિ પાકી છે. પણ દુઃખ આવે ત્યારે રાજી થાય, હા બરાબર છે, સારું થાય તો ગમે નહીં. આ જુનાગઢનો રામ માંડલી, તમને આ કથાની ખબર નહીં હોય, રામ માંડલી ગંગાજળિયો હતો, રોજ ગંગાજળની કાવડ આવે એક પછી એક, અને રામ માંડલી એનાથી જ નહાય એટલે રા ગંગાજળિયો કહેવાતું. અને કોઈ પણને કોઢ થયો હોય ને તો એને બાથમાં ઘાલીને ભેટે ને ત્યાં કોઢ મટી જતો. આવો રામ માંડલી કેવો કહેવાય એમ. હવે જુનાગઢમાં જ નરસિંહ મહેતા છે, નરસિંહ મહેતા તો આવું કઈ કોઈને ભેટે કોઢ જાય એવું બનતું નહીં, એ તો કે સારું ભગવાન સારું કરે, કરવું હોય તો બીજું કઈ ચમત્કાર પણ એવું કઈ નરસિંહ મહેતા કરે જ નહીં. તમે એના પરચાઓનું કઈ લિસ્ટ નથી નરસિંહ મહેતાને જુઓ. અને રામ માંડલિક તો ભેટે તે કોઢ નીકળી જાય, એટલે રામ માંડલિકને એમ થાય કે માળો હું જેવો છો એવો જ નરસિંહ મહેતો નથી, છતાં નરસિંહ મહેતાની પાસે બધું લોક કેમ ગાંડું છે? આ ઈર્ષા જો, આ છુપી વાત છે. જે હોય તો નરસિંહ મહેતા પાસે, હું આવો પરમ પુણ્ય પવિત્ર અને મારી પાસે કોઈ નહીં. ઇતિહાસમાં તમે વાંચી આવો કે રામ માંડલી કે ક્યારે નરસિંહ મહેતાના સત્સંગમાં ગયો હોય મને કહેજો. શિવાજી મહારાજ તુકારામના સત્સંગમાં જાય છે, એના ગામમાં જ છે, લ્યો તો કોઈ દી રામ માંડલી ગયો નથી, કારણ કે એને હું છું આવો સત્પુરો. નરસિંહ મહેતો તો વિચારો શું છે, ખાવાના ફાફા, નહીતર એને સીધું સામે તુકારામને મોકલતા શિવાજી મહારાજ કે ખાવાનું હોય તો જોઈજો લેજો સીધું સામે, કોઈ દી પૂછ્યું નથી. આ નરસિંહ મહેતા બિચાર બબે તંતની ભૂખ્યો બેઠો હોય પણ એ માનતો જ નથી, સત્સંગમાં જતા નથી, ખાવાનું પૂછતા નથી. અને એમાં પછી આ પછી કોઈ કીધું કામ છે ને તેમ છે ને પછી જો એને જેલમાં પૂર્યા, હવે કર તું સાબિત કે તું સાચો ભગત છે, ધો તને તારો ઠાકોર દામોદર હાર પહેરાવે બધાની નજર સામે તો તને છોડું, નહીં માથું સૂરજ ઉગ્યા પેલા કાપી નાખું. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા, જો કેવળ ને કેવળ કેવું છે. નરસિંહ મહેતા તો બિચારા બેઠા બેઠા ભજન કરે છે, સવાર ઉગશે સૂરજ થશે તે પહેલા માથું કપાય છે, આખો જુનાગઢ ગાંડું થઈ ગયું, શું થશે ભાઈ. નરસિંહ મહેતા બેઠા બેઠા ભજન કરે છે, કીર્તાલ ખખડાવે. પણ એક એક તકલીફ શું હતી, ને નરસિંહ મહેતા કેદાર રાગ ગાય ને ત્યારે ભગવાન સામે આવીને ઉભો રહેતો, પછી રૂબરૂ વાતો કરે મજા કરે. પણ એને થોડા વખત પેલા એક બ્રાહ્મણ નરસિંહ મહેતા પાસે પગમાં પડ્યો, મહારાજ મારી દીકરીને વરાવવી છે, પ્રણય કન્યાદાન કરવું છે, પૈસાની સગવડ 60 રૂપિયાની કઈ સગવડ કરી દો. નરસિંહ મહેતા કે મારી પાસે ક્યાં છે ભાઈ? તો કે બાપા તમારી પાસે આશાએ આવ્યો છે. તો કે હાલ કઈ ઉધાર કોઈ આપે તો જાય, એટલે ઉછીના લેવાઈ ગયા. તો કોણ આપે નરસિંહ મહેતાને? એના બાપના શ્રાદ્ધમાં કોઈ ઘી નહોતું દેતું, અને આમ 60 રૂપિયા આપવા, અત્યારના જમાના પ્રમાણે 6 લાખ રૂપિયા જેવું થાય ગણો ને, એ કોણ આપે એમનો જોયે. પછી એક જગ્યાએ હા પાડી આપવું, પણ તમે ગીરવે કઈક મૂકો. ત્યારે રડતે રડીએ નરસિંહ મહેતાએ કીધું કે આ કેદારો રાગ છે ને ગાઉં ત્યારે મને મારો કૃષ્ણ દર્શન આપે છે, આજથી હું તારે ત્યાં ગીરવે મૂકું છું, હું એ નહીં ગાઉં, મારો વિરહ મારી પીડા હું સહી લઈશ. મોટા મોટી મૂડી કહેવાય એવું મૂકી દીધું, 60 રૂપિયા દીધા. ને કેદારો ગાતા નથી, જેલમાં પૂર્યા છે, કેદારો ગાય નહીં તો ઓલું આવે નહીં. નરસિંહ મહેતા ભજન કરી 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 રાત કાઢે છે, પણ ક્યાંય અણસારો દેખાતો નથી, મુંજારો થાય, આ શું થાય આવી રીતે? આમ હોય કે હાર ને કાજે નવા મારીએ, અઠીલા હરીજી અમોને, અરધી રજની તો વીતી ગઈ, વિઠલા જાગો ને વેલા, માંડલી કયમને મારશે રવિ ઉગ્યા પેલા, માટે હાર ને કાજે નવ મારીએ. ભગવાન જવાબ દેતા નથી. નરસિંહ મહેતાને પછી થોડું મગજ ચસક્યું છે અને નરસિંહ મહેતાએ ઉપાડ્યું કે તું બે બાપનો બે માનો, કોની તને પરવાર હોય. ટોપરા જેવી દેવા માંડ્યા નરસિંહ મહેતા, તું બે માનો બે માપનો, તને કોની પરવાર હોય. કાળિયા માતા પિતાને જેલમાં પૂરી નંદ ઘેર આનંદ કરે, કનૈયા તારો કોણ ભરોસો કરે. માત પિતાને જેલમાં પૂરી નંદ ઘેર આનંદ કરે, કૃષ્ણૈયા તારો કોણ ભરોસો કરે. નરસિંહ મહેતા એવા ઉપાડ્યા ને ભગવાન ઉપડ્યા ને તાપ લાગ્યો. રાધિકાજી કાં બેહો ને, ના ના હવે જવું જોઈએ. જઈને અડધી રાત્રિ ભાંગ્યા પેલા, ભાંગ્યા પછી મોડે મોડે જઈને પેલા વાણિયાને ઉઠાડ્યો, એને 60 રૂપિયા દીધા, લેખિત લીધું, કેદારો મુક્ત, અવકાશમાં આવ્યા, ચિઠ્ઠી નાખી, નરસિંહ મહેતામાં ખોળામાં પડી, કેદારો મુક્ત, આવી ગયો મારો બાપલી આવી ગયો. અને પછી દારાસા ના દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દો ઘન શ્યામ પાણી પી કર પ્યાસ બુજાવું, પર નહીં નાનકો કૈસે સમજાવું, આંખ મી ચોલી છોડો અબ તો મન કે પાથી રે, દર્શન દો ઘન શ્યામ નાથ મોરી. આવ્યો અવકાશ માં ત્યાર જુનાગઢ બેઠો છે, રામાલિંગ બેઠો છે, રાજ સિંહાસન નાખી નામ ભૂલ જવો, ગુલાબ નો હાર આવતો 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 આવતો, દર્શન દો ઘન શ્યામ, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેલમાંથી નરસિંહ મહેતાને બહાર કાઢ્યા. નરસિંહ મહેતા કીર્તાળ ખખડાવતા ખખડાતા, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પેડ પરાઈ જાણ રે, વૈષ્ણવ જન તો તેને કહીએ પર ઉપકાર કરે તો એ મન અભિમાન ઘરે જઈને હોઈ ગયા. આટલું જોયું તો રામ માંડલિક એની પાસે ગયો નથી, મારે એ કહેવાનું છે. એ રામ માંડલિક ને પછી સતી નાગભાઈ નો શાપ લાગ્યો, તને કોઢ મટાડે તને જ કોઢ થાજો જાઓ. અને રામ માંડલિક ને રૂવે રૂવે કોઢ થયો. દુશ્મનાના દળ કટક આવ્યા, રામ માંડલિક ને ઊભી બજારે મોઢામાં થૂકીને મુસલમાન કર્યો અને કાગડા કૂતરાને મોતે રામ માંડલિક મર્યા. ભક્તનો અપરાધ, કેવો પુણ્યશાળી હતો ને ક્યાં ગયો. ઈર્ષા તો બહુ ભૂંડી છે, જેનું રૂડું થાય તો દેખી ન કાય. આ બાવળના કાંટા હતા ને તેને કવિએ પૂછ્યું કે આ જે લોકો નીકળે એના તું લુગડા હું કામ ફાડી નાખશો. કવિને હુજે એવું કોઈ ન હુજ્યો કે આ લુગડા અહીંથી નીકળે, આ માણસો નીકળે, લુગડા હું કેમ ફેરી ના આવે, તારે તારે કામ આવે, તારે કઈ ચડ્ડી પહેરવી નથી બનાવીને, તું તો આમે ઉઘાડા જ છો અને ઉઘાડા રહેવા ટેવાયેલા છો, તારે લુગડા પહેરવા નથી તો ફાડી શું કામ નાખે છે. કાંટાએ કીધું કે બીજા લુગડા હારા પહેરીને અહીંથી એમ ફરે ને હરે ફરે નીકળે છે ને, મારાથી જોવાતું નથી ને એટલે ફાડી નાખું છું. આ ઈર્ષ્યા છે, ભલે હું ઉઘાડો રહું પણ એને ઉઘાડો કરું એમ. આ બધું આપણે પર્સનલ સમજવાનું છે. આ ઈર્ષ્યા બહુ ભૂંડી છે. મેલકોટમાં સંપત નારાયણ નું મંદિર છે, ત્યાં આપણે જેમ લાલજી હોય છે ને નાના, એવું ચતુર્ભુજ વિષ્ણુનું સંપત નારાયણનું મંદિર છે. મુસલમાનોએ એ મંદિર તોડી નાખેલું ને એ મૂર્તિ લઈ ગયેલા દિલ્હીમાં. પછી ત્યાં મૂર્તિઓ બધી એને કંઈક રાખીને નાખીએ છીએ, પણ એમની દીકરી હતી ને એ સંપત નારાયણની મૂર્તિ બહુ રૂઢી રૂપાળી, તે રમકડા તરીકે રમે એને કઈ બીજું હોય નહીં. પછી રામાનુજાચાર્ય કેટલાય વખત પછી પ્રગટ થયા, જન્મ થયો આ છે તે, પછી સંપત નારાયણ ભગવાન એમને દર્શન દીધા, હું અહીં દિલ્હીમાં છું, તું મને લઈ જા અને પાછું સ્થાપન કર. એટલે રામાનુજાચાર્ય ત્યાં આવ્યા, બાદશાહને મળ્યા કે આવી રીતનું છે ને, મારા ઠાકોરજી અહીંયા છે. બહુ વિનવી હશે પછી બધું બતાવ્યું, આમાં કઈ જોઈ લો હોય તો પડ્યું હોય તો છો. પછી બોલી નાની મૂર્તિ તો આ, એટલે કે એ તો મારી દીકરી રમે છે ને અમે કોઈને દેતા નથી. કે મારા પ્રભુ છે, તમે આપી દો, બીજું શું, હું તો માગણી કરું છું તમે. બહુ રીઝવા, એટલે હા પાડી, સારું તમને આપ્યો તો દીકરીએ વાંધો લીધો, હું ન દઉં, મારે નથી આપવા, મને ગમે છે બહુ. હવે દીકરીને કેમ રીઝવવી? પછી એવો તોડ કાઢ્યો કે મૂર્તિને મૂકો, એક બાજુ દીકરી બેસે, એક બાજુ તમે બેસો, એ મૂર્તિ એની મેળે જેની પાસે આવી જાય એને દીધી. મૂર્તિ મૂકીને આવી રીતે કર્યું અને બેઠા રામાનુજ આચાર્ય. ભગવાન તો આવવાના જ હતા. એ ચતુર્ભુજ ભગવાન હાલતા હાલતા રામાનુજ આચાર્ય ખોળામાં આવીને બેસી ગયા અને મૂર્તિ લઈને પછી સંપત નારાયણ ત્યાં પધરાવ્યા. પણ ઓલી છોકરીને એ જ મૂર્તિ એવી ગમી ગયેલી, ઢીંગલી, સુવે તોય રાખે ને, રમે તોય રાખે ને, એવી રાખે, એના વિના એને ચેન પડે નહીં. એક જીવનું કલ્યાણ ભગવાન કેમ કરે છે જુઓ. એ મુસલમાન છોકરી એને એવી મૂર્તિ ગમી, એ પ્રતાપે ત્યાં રહી ન શકી અને ત્યાં આવી મેલકોટમાં. પછી મુસલમાનોનો પ્રવેશ નહોતો ગામમાં, તો બહાર એને રહેવાનું કરી આપ્યું, એ ત્યાં રહેતી, મંદિરમાં પ્રવેશ ન હોય પણ એને આવે એટલે એને સવાર સાંજ જ્યારે ઈચ્છે ત્યારે એને મંદિરમાં દર્શન કરવા આપે, એ મૂર્તિના દર્શન કરે અને ભગવાન વિષ્ણુ નારાયણની પૂજા અને ભક્તિ કરી આખી જિંદગી એણે ત્યાં રહી અને ત્યાં જ એણે દેહ છોડ્યો. આજે જે ભગવાન છે ને ચતુર્ભુજ, એના ચરણમાં એ બીબી લક્ષ્મી કહેવાય અને એનું ચિહ્ન છે આવી એની ભક્તિ. એ સંપન્ન નારાયણનું મંદિર, એમાં એ ત્યાં મેલકોટમાં દેરાણી જેઠાણી ભક્તિ ભગવાનની બહુ કરે, પણ એમાં જેઠાણીને દેરાણીની ભક્તિની ઈર્ષા, એ જે કરે ને એ બધું કરે. એટલે એણે પછી ઠાકોરજી માટે તળાવ ગળાવ્યું, આજે પણ છે, તમે જાઓ ને જોયા જેવું છે, દર્શન કરવા જેવું છે. એણે તળાવ ગળાવ્યું દેરાણીએ કે એ જળથી ઠાકોરજીનો અભિષેક થાય, તો દેરાણીને એમ તો હું પાછળ, એટલે જેઠાણીને એમ તો હું ગળાવું, એણે બાજુમાં જ તળાવ ગળાવ્યું. પણ ભાવના ઈર્ષાની ને તો એ પાણી એમાં ડોળું જ ભરાય છે આજની તારીખમાં. હવે ગમે એમ થાય બે તળાવ પાસે પાસે, પણ એક દેરાણીએ ગળાવેલો તળાવમાં ચોખ્ખું સ્વચ્છ ટોપરા જેવું પાણી, અને પેલી જેઠાણીએ ગળાવેલું છે એના તળાવમાં પાણી ભરાય ત્યાં એક જ વરસાદ, એક જ સરખું બધું, પણ એમાં ડોળું, પછી ડોળ નહીં તો સમી ન જાય, પણ એમને ડોળું. એ પાણી અભિષેકના કામમાં આવતું જ નથી, આજની તારીખમાં કામમાં આવતું નથી. દેરાણીનું ગાળેલું તળાવનું પાણી છે એ જ ઠાકોરજીના રોજ અભિષેકમાં કામ આવે છે. એમ આપણે ભક્તિ કરીએ પણ અંદર ઈર્ષા હોય ને, એનો ડોળ હોય ને, એટલે આપણી ભક્તિ ઠાકોરજી સુધી પહોંચતી નથી, અભિષેક થતો નથી, ભગવાન વશ થતો નથી. આપણો આપણે કેવો ઈર્ષાનો ભાવ હોય છે, અમારામાં તમારામાં. આ સાદી વાત કરું, આપણે કોઈને તમે પૂછો અને જો તમે મળો ભાઈ જય સ્વામિનારાયણ, હા ક્યાંથી આવો, ફલાણે, કોને માનો, તો ફલાણે, નહીં તો બધા મંડળો હોઉં સ્વામિનારાયણ ભગવાન જ ઓળખાવે છે ને બધા સાધુઓ, પણ એકબીજાને કોઈને ગમે, સાચું કહેજો, કોઈ બીજા તરત મંડળનું નામ દે ગમે ત્યાં એમના છે, મોટું બગડી જાય, ન્યાય ક્યાં ભરાણા. કોઈને સાધુઓમાં હરિભક્તોમાં આ આ સત્સંગ થાય છે, પણ કોઈને જાણે પોતાની પાસે જ કલ્યાણ છે, બીજે ક્યાંય કલ્યાણ નથી એવી ભાવના લગભગ બધાને છે. જ્યાં જે બેઠા છે ત્યાં એને એમ જ છે કે અહીંયા જ કલ્યાણ છે, બીજે ક્યાંય છે જ નહીં, એવું હોય ખરું? એવું તો હોય જ નહીં. પણ આ ઈર્ષા જે છે ને, અને એ જ સાધુઓને હરિભક્તોને આપણે બધાને અંદર અંદર આપણી ભક્તિને ઢોળી કરે છે. આપણે બધે ક્યાં પહોંચવાના હોઈએ? સૌને ભગવાનને ભજાવે છે, જે હોવ ભજાવે છે, સૌને રાજી રહેવાનું, જેને માને એને એની ઈચ્છા હોય એને માને, સૌ સત્સંગ કરે, કથા વાર્તા કરે છે, ભગવાનને ઓળખે છે, ભગવાનને માને છે, પૂજે છે, સૌની રૂચિની વાત છે, સૌને પોતાની ગમતી વાત છે, રાજી થવાય. પણ ગમે તેમ કરીને બીજાને હલકા કહીને, નિંદા કરીને, પછી પોતાનામાં લઈ લેવા એવી જે ભાવના છે, એ ઘણો બધો ભગવાનના ભક્તોનો દ્રોહ કરાવે છે. માટે એ ભાવના છોડી દીધા જેવી છે, રાજી રહીએ, સૌ ભગવાન ભજે ને બજાવે છે, કરો. આ બધું કાઢવા જેવું છે. અને આવી રીતે થતા અપવાદ હોય, એ અપરાધ હોય, એ ભક્તિને આપણી અશુદ્ધ કરે અને ભગવાનને રાજીપાનું કારણ બનતું નથી. ત્રીજી બાબત એ છે, આપણે પનારો કોની આરે પડે? ભગવાનના ભક્તો થાય રે, રહેવાનું સાથે તો અરસપર ઘર્ષણ થાય જ, બહુ જાળવવું પડે, ઘર્ષણ જ આમાં છે. મારું તારું વ્યવહાર લેતી દેતી, તમે જો તમારે, હું તમારી ગ્રસ્તની વાત કરું કે ઘણા એવા પરિવાર આપણને અમે જોવા મળે, સાંભળવા મળે કે બાપા હોય ને તે દીકરાઓમાં પાછા વાલા દવલા કરે, કોણ જાણે કંઈક અમુક દીકરાની પાછળ એવા પડી જાય ને એને કંઈ હાથમાં આવવા જ નથી, એને દેવું જ નથી, એને તો દેવું જ નથી. જે કઈ હાથમાં વેચીને પૈસા કરીને મોટાને દઈ દે, બીજાને દઈ દે, આને દઈ દે, પણ એકાદાને હરી એને હોય ને તેને આપે જ નહીં. પાછા બધા હરિભગત હોય, બધા બધા મંદિરે ભેળા થતા હોય. આ દ્રોહ થાય છે. એવી રીતે દીકરાઓ બાપાને હેરાન કરે, એવા ઘણા એવા હોય છે. ઓલાનું બહુ રાખે છે એટલે હું એને પાછી એની પાસે જાઉં જ નહીં. આ ઘરમાં આપણે જોતા નથી ને એટલે આપણે સમજાતું નથી, પણ આ બધા બહુ મોટા અપરાધ છે. આ વ્યવહારિક અથડામણો છે ને એમાંથી મોટા અપરાધ થઈ જાય છે. ને બહુ સાચવીને સત્સંગમાં રહેવા જેવું છે. શ્રીજી મહારાજે તો વડતાલના 11મા કીધું છે, એટલે કેમ કે ચાર થી બહુ બી, એક ભગવાન, બીજો ભગવાનનો ભક્ત, ત્રીજો બ્રાહ્મણ ને ચોથો ગરીબ, આ ચાર થી તો અમે બહુ બીએ છીએ. ક્યાંય રખી એનો દ્રોહ થઈ જાય નહીં. સત્સંગ તો કરીએ છીએ પણ સાથે આ બધું બહુ થઈ જાય છે. એક વાત કહું તમને, શ્રીજી મહારાજ દાદાના બહુ સરસ વાત છે, બહુ સરસ સમજાય ને તો આંખમાં આંસુ પડી જાય. શ્રીજી મહારાજ દાદાના દરબારમાંથી માણકી ઉપર ચડીને લક્ષ્મી વાડીએ જ્યારે બેઠક છે ને ત્યાં આવીને બેઠા, માણકી ઘોડી ઉપર નીચે ઉતરે. આજે કોણ જાણે મહારાજ એકલા હતા, અરે કોઈ હતા નહીં. ખીમાભાઈ કરીને પટેલ, એ મારા દાદાની બધી ખેતી લક્ષ્મીવાડીને સાચવે, એને મોકો મળી ગયો. અને આજે એમ હું છું, કોઈ છે નહીં, મહારાજની પાસે જઈ એકદમ દોડીને પગે લાગીને બેઠા. મહારાજ, મારે કાંઈ કામકાજ હોય, કાં હું નવરો થયો ન હોઉં, નવરો થયો હોય તો અહીં બધા હોય, મારે વાત કરવાનો મોકો આવતો નથી, આજ મોકો છે. મહારાજ, મારે તમને વાત કરવી છે. બોલો. મહારાજ, હું વર્ષોથી ખેતી સંભાળું છું, અહીંયા એક બળદ છે, એ જ્યારથી નાનો હતો, આજે એની ઉંમર 18 વર્ષની થઈ, અને 15 વર્ષથી ખેતી કરે છે. પણ એ બળદ વાછડો હતો નાનો, ત્યારથી મહારાજ એકાદશી કરે છે. એકાદશી શુદ્ધ, અમે ક્યારેક ફરાળ કરીએ, એક ટાણું કઈ ફળફૂલ ખાઈએ, પણ એ વાછડો હતો ત્યારથી માંડીને આજે 18 વર્ષનો થયો, પણ એકાદશીની એને કેમ ખબર પડી જાય છે એ મારો રામ જાણે. પણ એકાદશીને દિવસે ઘાસ પાત તો નથી ખાતો, પરાયણે અમે એને પાણી પીવડાવવા માટે એને અવેડે લઈ જાય, એ ડોલ મૂકી આ મૂકીએ ભરીને તો મોઢું ફેરવી જાય, પણ પાણીનો ઘૂંટડો પીતો નથી. નિર્જળા ચોખ્ખી એકાદશી 18 વર્ષથી કરે છે. એ મહારાજ, હું તો વિચાર કરું કે આ અમે હારા કે આ હારો, અમે દબાવી લઈએ છીએ ને આ માળો 18, અને પાછો કામ કરે, પાછો આખો દી હાથી હાંકે તોય એમ ન પાછો કે તે દી કાહડાઈ કરે. અને ખેતીમાં જીવરો જીવરો મહારાજ, એવું આમ જયારે ડચકારો કોઈ દી કર્યો નથી મહારાજ, એવું કારણે ઘરનું માનીને કામ કરતો એવું બળદ કામ કરે છે. પણ મહારાજ, હા, ભગતની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ, એક ગજબ થઈ ગયો છે. હા, શું થયું? મહિના પહેલા હું હાથી હાંકતો હતો, કળિયું શેઢો વળી, પછી એટલે ખબર છે ને, ખેડૂ આમ કળિયું ઊંચું કરી, પછી ખરપિયાથી ઓલું ઘાસ પાત અડ્યું હોય ને એને આમ ઓલું કરે, ખેરવી નાખે, રાપ ચોખ્ખી કરે, એમ હું કરતો હતો. એમાં ઝાડ ઉપરથી પંખીડા ઉડ્યા, બળદ ભડક્યો, આ વઢિયારો બળદ, એ ભડક્યો. મહારાજ, એવો ભડક્યો એ, તે રાપડીમાં સીધો પગ આવ્યો ને, તે આ એની બૂચ અહીંથી કપાઈ ગઈ, અહીંથી બટ દઈને ઉડી ગયો. અરે મહારાજ, હું તો હા 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 હા, મેં કીધું હા હું થઈ ગયું, બરચરો લંગડો થઈને ગોથું ખાઈ ગયો. અમારી પાટાપિંડી કરી, જે કર્યું, માંડમાં લોહી બંધ થઈ ગયું. પણ મહારાજ, એક બે વસ્તુ છે, એને અમે એક બાજુ હવે રાખ્યો છે, ઓરડીમાં રાખીએ છીએ, ત્યાં ત્યાં ખવડાવીએ છીએ, હવે તો રૂજી આવી ગઈ છે, ત્રણ પગે લંગડા તો બધો થોડો હરતો ફરતો થઈ ગયો છે. પણ મહારાજ, હું મને ખવડાવવા જાઓ ને બીજા બળદને જોવે ને તો ચોધાર આંસુ એ રડે છે. આ રડે છે શું કામ? મને એમ લાગે છે કે એને ખેતીના કામનો ન રહ્યો ને હું, એટલે આ રડે છે. હવે મારે બેઠા બેઠા ખાવાનું આ બધા કામ કરે ને મને પાછી સેવા વહી ગઈ, ખબર નહીં શું જીવ છે મહારાજ. હવે બિચારો કામ કરી શકતો નથી અને રડ્યા કરે છે, હું જાઉં ને ત્યાં તો બહુ રડે, બહુ રડે મહારાજ. તે આ શું છે મહારાજ? મહારાજ કે હાલો અમે જોવાવી. અરે ખીમા પટેલ કે ના મહારાજ, ઉભા રહો, હું એને અહીંયા નજીક જ છે, અહીં લઈ આવું. સારું, લઈ આવું. બળદને ત્રણ પગે લંગડાતો લઈ આવ્યા. મહારાજની પાસે આવીને બળ મહારાજ એકદમ ઊભા થઈને બળદને માથે જે હાથ મૂક્યો અને મહારાજના ડોક ઉપર માથું નાખીને બળદ ચોધારા સુરડવા માંડ્યો. ખીમા પટેલ કે આ હા હા, આ શું છે, કઈ સમજાતું નથી.
મહારાજ કે જીવ એવા હોય રાજી રેવાય. મહારાજે બિચારાને પ્રેમથી હાથ ફેર્યો, એને બહુ સારું લાગ્યું. આજ આજ એને ભગવાન અડ્યા ને, એને કઈ મોકો મળતો નતો કે બિચારા ખેતીમાં કઈ, બધા ઢોરને ક્યાં મહારાજ હાથ ફેરવા જતા હોય. મહારાજ માથે હાથ ફેરવો, મહારાજ એને આછું લૂછ્યા. પછી પટેલને કીધું, પટેલ હવે આ બળદ છે કામ તો આવતો નથી, અને અમે 18 વર્ષ ઉંમર થઈને 15 વર્ષ ખેતી કરી, પાછો પગ કપાઈ ગયો, વાડીએ શું કામ રાખો છો? દાદાના દરબારમાં ગામમાં લાવો, દરબારગઢમાં રાખજો, અને બિચારાને બહુ બાંધી ન મેલતા છૂટો રાખજો. એને અમારાથી સારું લાગે છે, એને પ્રસન્નતા થાય છે, તો અમારું દર્શન કરશે, તેને બિચારાને શાંતિ થશે. દરબારગઢમાં લાવો, ભગવાનની કરુણા એવી છે ને, એટલે ત્યાં રાખો. અહીંયા અહીંયા અમે તો ક્યારેય બિચારાને ભેટો થાય, ત્યાં દરબારગઢમાં રાખો. ભલે મહારાજ, અમે પહોંચાડી દઈશું. પછી બળદને દરબારગઢમાં લાવ્યા. પણ મહારાજ હવાર હાંજ જ્યારે ક્યાંય લીમડા નીચે આમ સભા ભરીને બેઠા હોય, એટલે બળદને ખબર પડી જાય. એ ત્રણ પગે લંગડાતો ખડંગાતો લંગડાતો ખડંગો છેટે બેસી મહારાજની સામે આમાં કાન માંડી વાતો સાંભળે, આંખી મારી આંસુ આવેલા છે. એટલે બધા હરિભક્તો વિચાર કરે કે આ જીવ કોઈક જુદો છે. મહારાજને કે મહારાજ, જેવું ઓલો જળ ભરતજી હરણમાં જીવ રહ્યો ને હરણ થયા, પછી ઋષિ મુનિઓ વાતો કરતા હોય, વેદ મંત્રો બોલતા હોય, સામે બેસીને આવે ને આંખીમાં આંસુ પાડે અને જેમ રડે, અમને એવું દેખાય છે કે આ કોક યોગ ભ્રષ્ટ છે. મહારાજ કે હોય શકે, બિચાર ભલે બેસે, દર્શન કરે સંતો. રાજ આપણે આ સંતો બધા છપાઈ ગયા હતા ને પુરાણી સામે હાલીને, ત્યારે વચ્ચે કૂતરો ભેળો થઈ ગયો, તે એ એકાદશી કરતો. આ વાત ગપ નથી હોતી, ખબર છે ને, તમે ભેળા હતા ને કાળિયો કૂતરો, હા એ એકાદશી કરે. પછી એકાદશી એને ખબર પડી જાય, લો પછી તે દિવસે રોટલા નાખે, ગમે તે વધેલો નાખે, ભેળો હાલે પદયાત્રા કરે છે. પાછો અહીંયા આવ્યો ને છારોડી રહેતો અહીંયા, અને એ ઉપર પછી અગાસી ઉપર આમ જેને ચોકી કરતો બધો, એમાંથી ત્યાંથી પડી ગયો, અને એને બિચારાને કેળ ભાંગી ગઈ. પછી ત્યાં રાખ્યો તો પછી કોઈ, પણ સાધુ કોઈ નીકળે એટલે આંખમાંથી આંસુ આવ્યા. અને એવી રીતે સાધુના દર્શન કરતા કરતા કૂતરાએ દેહ મૂક્યો. આમાં હોય ભાઈ, એટલે આ તો 200 વર્ષ પહેલાની વાત કરું છું, આ તો નજરે જોયાની વાત છે. એટલે મહારાજની સામે પછી આમ બેસે ને બળદ કથા વાર્તા સાંભળે ને મહારાજના દર્શન કરીને આંખમાં આંસુઓ જાય. મહારાજ જીવ જુદો છે, મહારાજ કે જુદો જ છે તો એને ગમે છે, નહીં તો શું કામ ગમે. દિવસો જાય છે આમ, એમાં કારિયાણી પાસે સજેલી ગામ છે. એ સજેલી ગામના જયશંકર ગોર એ ગરડા આવ્યા. અષાઢ મહિનો ચાલે અને નિમિ એકાદશી આવવાની હોય, એટલે ભટ્ટજી ગોરબાને એમ થયેલું કે આ નિમિ એકાદશી પહેલાં અઠવાડિયું જાઉં, મારાનો સત્સંગ કરું, સાધુઓને સત્સંગ દર્શન સેવા કરું, અને પછી નિમ એકાદશી નિયમ લઈ અને પછી ઘરે આવું. એટલે અઠવાડિયું વહેલા આવેલા, એ લીમડો, એ દરબારગઢ, એ સભા, મહારાજ બેઠા છે, હરિભક્તો બેઠા છે, સંતો બેઠા છે, અને ગોરભા લાકડીને ટેકે, જયશંકર ગોરભા સજેલી ગામના એ આવ્યા. મહારાજને દંડવત કરીને બેઠા, મહારાજ આવો આવો ગોરભા આવો, બેસો બેસો, સારું છે મહારાજ, બહુ સારું છે. મહારાજે બધાને પરિચય કરાવ્યો. મહારાજ કે જો આ જયશંકર ગોર આમ બ્રાહ્મણ પણ આમ ખેતી કરે, એને ગામધણી રાજી થઈ ગયા છે ને, તેને 4-5 વીઘા જમીન આપી છે, તે ખેડી ખાય છે, બળદ ગાડું બધું રાખે, પણ એવા ભગત ભક્તિ એની હો. કારિયાણીમાં મેં તળાવ ગળાવતા ત્યારે આ ગોર હવારમાં બળદ ગાડું પોતી આવી જાય અને આખે સાંજ સુધી સેવા કરે, પછી સાંજે ઘરે વ્યા જાય. આવી રીતે મહિનો મહિનો આ ગોરભાઈએ સેવા કરી છે, આવા મહિમા વાળા છે. મહારાજ એ તો તમારી દયા હોય તો થાય, નહીં તો આમાંથી ક્યાં નીકળાય એવું છે, માયા ચીકણી છે. મહારાજ બહુ બહુ દયા કરી, તમે બહુ બહુ લાભ મળ્યો મહારાજ. હે પણ ગોરભા, તમે લંગડા કેમ થયા? આ તમારે પગ કેમ કપાઈ ગયું એ તમે કયો? મહારાજ હવે એ રેવા દો ને, એ કઈ કહેવા જેવું નથી, એ કઈ સંભાળવું નથી, એ રેવા દો, એ વાત મૂકી દો, ભૂલી જવામાં મજા છે. મારા નાના ના મહારાજ, એ તમે મહારાજ કે ગોરભાઈ તમે વાત કરો. મહારાજે બહુ આગ્રહ કર્યો ને, એટલે જયશંકર ગોરધાએ વાત માંડી કે મહારાજ કારિયાણીની પાસે સજેલી ને વજેલી બે ગામ, હું સજેલીનો અને વજેલી એમાં એક હરિભક્તોનું બે ગામ, સાધુઓ બે જગ્યા આવે, અમે ખૂબ આનંદથી કથા વાર્તા બધા સેવાનો લાભ લઈએ, પણ વજેલીમાં હું સજેલીનો, વજેલીમાં એક લખા પટેલ રહે, એ લખા પટેલ એ બહુ સારા હરિભગત. હે મહારાજ, કારિયાણીમાં તળાવ ગળાતું ત્યારે એ લખા પટેલે બળદ ગાડું લઈને સેવા મારી હારવાર કરતા. આપણે બધા બાજુ બાજુ હરિભક્તો ઓળખીએ બહુ મહિમાવાળા બધા. પણ એની અને મારી જમીનની ખેડ એક શેઢે, મા જયશંકર ભટ્ટની ગોરભાની અને પેલા લખા પટેલની એક શેઠે મહારાજ અમારી બેની જમીન. બે અમે હરિભગત હારા, મહારાજ તમારા ચરિત્રો જોયા હોય સાંભળ્યા હોય અને મારા લખા પટેલની મહિમા બુદ્ધિ મહારાજ મારાથી દોરો ચડી જાય હો, કોઈ સાધુ આવે તો અમારે ગામ મૂકી જાય, અમારે ગામથી લઈ જાય, બીજે ગામ જવું તો બળદ ગાડી લઈને લઈ જાય, જાણે સીધા સામાન આ તે જાણે બહુ એની ભક્તિ મહારાજ મને એનો ગુણ. પણ મહારાજ અમે તમારા ગુણગાન ગાય ભેળા ગાય બધું કરીએ. પણ મહારાજ એવું થયું ને, એક શેઢે જમીન ને તે લખા પટેલે મારો થોડો જમીનનો ચાહ દબાવ્યો, શેઢો આગો નાખ્યો, મારી થોડી જમીન દબાવી. આ ખેડૂત બહુ લોભ હોય, આમ કળિયું આમ દાબીને હળ અણી અડાડતા જાય, થોડી થોડી અડાડતા જાય. હગા ભાઈ હોય પણ આમ અડાડતા જાય, હગા એ તમારે વ્યવહારમાં એ રૂપિયામાં આમ કરતા જાય, એ કઈ બધા ઓછી માયા નથી હોતા કઈ તમે એ હગા દીકરાને. મેં તો મારી પાસે કેટલા એવા આવતા હોય છે, મારો બાપ હગો છે પણ મને કાંઈ નથી દેતો, મારો બીજા બે ભાઈ છે એનું બધું બહુ રાખે, મેં એમનું હું બગાડ્યું છે ખબર નહીં, પણ મને હાથમાં કાંઈ આવવા નથી દેતો, છતાં મને કે તું જ આવો છો ને તું જ વાંકમાં છો આમ છે, હું કાંઈ કરતો નથી. હોય તો ભાઈ સમજીને કરવું, આવું છોકરાઓને હેરાન ન કરો, છોકરાએ બાપાને હેરાન ન કરો, બધા હરિભગત જ છો, હાથે કરીને દ્રોહ શું કામ બાંધવા જોઈએ. વસ્તુઓ તો કાંઈ હેરી આવતી નથી, પાપ બાંધી ભેળું આવે, પણ પૈસા છૂટે. હા ઉલટાના મેં જોયું, આ મારું ઓબ્ઝર્વેશન છે, ઘરડા જેમ થાય ને એમ પૈસા વધુ વળગે, કે હવે હું કમાઈ નહીં શકું તો પછી મારું શું થાય. એટલે પેલા બહુ છૂટથી દાનપૂન કરતા હોય, દાનપૂન સંકોચાવા માંડે અને ગણી ગણી હિસાબ કર્યા રાખે, આનો ભાઈ હાથ હાથ ને વધી આવી વધી આવી એમ કરી રાખે, અહીં મૂકો તો અહીં પાકી જાય, અહીં મૂકો તો અહીં પાકી જાય, એ બધું કરે તો એ જ પાકી જાય. એટલે ગઢપણમાં આ બધા બહુ મોહ જુદી રીતના આવતા આવતા હોય છે, એવું જોયું એને મૂડી પકડી રાખે બધું, એમ કે આ પૈસો હોય છે તો મને ઊંફ આપશે એમ, પણ એને ઠાકોરજીની ઊંફ ન હોય, પેલી ઊંફ લાગે. આ બધું બહુ છે, સમજાય એટલું તો અમારે તમારે બધું સમજવાની વાત છે ને. આ તો એટલે મારી જમીન દબાવી, એટલે મેં લખાને હાથ જોડીને કીધું, લખા આપણે સત્સંગી, આપણે હરિભગત, આપણે આવું ન કરાય, બધું મારા જોવે છે, હું કરવાને મારો શેઢો આમ દબાવીને આ બધા એટલી જમીન લેતા. ભાઈ હું એક તો બ્રાહ્મણ માણસ છું, મારી પાસે બહુ જમીન છે નહીં, અને તારું તારું હા જોય. અરે મહારાજ, મેં આટલું કીધું અને લખાએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, મને પેલી વાર લખો આટલો ગરમ દેખાણો, અંગારા ઝરતી આંખ્યું થઈ ગયા, મને કે ભામટા તારી જાય છે ના, તું મને કોણ કેવા વાળો, તું તાવો તારો બાપ આવો ને આમ ને તેમ, એ મહારાજ એવી બોલે એવું બોલે, હું તો ગભક ખાઈ ગયો. મેં કીધું એ ભાઈ બંધ કર, એ મારા લખા, એ તું હરિભગત, હું હરિભગત, જમીન દબાવી એનો વાંધો નહીં, પણ તું આવું શું કામ ગોરસ, આવું બોલમાં મહારાજ નો જીવ કોચવાઈ જાય, તું બંધ થઈ જા, તું બંધ થઈ જા, આવું નથી જોતું એ નથી. પણ મહારાજ એનો મેં કીધું ને એનો એટલો ક્રોધ ચડ્યો, કળિયાની રાપ કાઢીને મહારાજ એને જેમ મારીને બટ દે સામે ધારા, મારો પગ કાપ, હું બઠો પડી ગયો મહારાજ. આ હા હા હા, મારી રાપ મૂકીને મારો લખાય પગ કાપી નાખ્યો. પછી તો માતા ખાતેને કાર્યની ખબર પડી, એ દોડીને આવીને દવા પાટા પિંડી થઈ, બધું હરખું કરાયું, આ કર્યું તે કર્યું. પછી તો લખો બહુ પસ્તાણો, મેં ગોરભાન પગ કાપી નાખ્યો, મહારાજ એને પસ્તાવો કર્યો, એ તો વાત સાચી, બિચારા બિચારો પસ્તાવો થયો, હરિભગ ભૂલ થઈ જાય, પણ મહારાજ મારો પગ કપાઈ ગયો ઉગે. ગણે અમારે એક છોકરો વાત કરતો હતો, એ ગામમાં ગયો છે ને સાયકલ લઈને, તેમાં એક જણા ભટકાઈ ગયો સમજ્યા, સાયકલ અમદાવાદમાં, તો ઓલો પડી ગયો ને આ કે સોરી, તો ઉભો થઈને ઓલો કે તારી સોરી ને હું મારી બાફી, મને ઊંધો નાખી દીધો એનું કઈ નહીં. એટલે મહારાજ પછી કઈ પગ તો ઉગે નહીં ને, પછી પણ બિચારાને મહારાજ કે હા એ વાત સાચી થઈ ગયું. પણ ગોરભા પછી લખો બીમાર પડ્યો, હા મહારાજ માંદગી આવ્યો, પણ જીવલેણ રોગ થયો, એવો પીડાય અને કોઈ રીતે દેહ પડે નહીં. હા મહારાજ, હા મારવામાં આવા, એનું દુઃખ નહોતું જોવાતું, હું છે ને હું ખબર કાઢવા પણ લંગડે પગે જતો, બિચારો મારી આગળ રોતો, મને કે ગોરભા મેં તમને બહુ કોચવા આ બધું કહ્યું, હવે મારે નરક જેવું દુઃખ થાય છે, એટલે મેં તો બિચારાને માફી આપી કે ભૂલી જાઓ, બધું કાંઈ નથી આવતું, થઈ જાય રજોત ગુણ તમોગુણના વેગમાં થઈ ગયા. મહારાજ મેં તો એને માફી આપી દીધી. મહારાજ કે તમારી માફી માગી, તમે માફી આપી દીધી, પછી એનો જીવ કોઈ રીતે જાય નહીં, દેહ પડે નહીં, પણ અમારી પછી બહુ પ્રાર્થના કરી. હે મહારાજ, મને આ દેહ મુકાવી દો, હવે મારાથી આ સહન થતું નથી, એટલે તમારી પાસે રાજીપો. અને મારી બહુ કરુણા એ થઈ કરીને એને પ્રાર્થના કરી, એટલે મેં પછી લખાનો દેહ મુકાવી દીધો અને છુટકારો થયો. હા હા, જય શંકર ભટ્ટ ગોરબાપા કે સારું કર્યું મહારાજ, તમે દયા કરી, બસાડો બહુ દખી થતો હતો, તમે એનો દેહ મુકાવી દીધો ને, હું સારુંથી રાજી થયો, મારે સારું કર્યું, દેહ મુકાવી દીધો, બહુ સારું કર્યું. હું જાતો મળવા ત્યારે મને એની પીડા જોઈ નહોતી અકાતી, સારું કર્યું મહારાજ, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. થોડી વાર તો સન્નાટો થઈ. પછી મહારાજ કે ગોરભા, હા એ લખાણ તમારે જોવો છે? ના 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 મહારાજ, મારે એ બિચારો ધામમાં ભલે નિરાતે બેઠો, એને સુખ લેવાય દો, તમારું મૂર્તિનું સહ સુખ લેવાય દો, એને બેહવાય દો ત્યાં. મહારાજ કે ધામમાં નથી ગયો, જોવો છે? જો બેઠો સામે બળદ ને, ઈ લખો પટેલ પોતે, આ લખો સામે બેઠો. હે મહારાજ, હા તારો પગ કાપ્યો એનો કપાણો, અને આ બળદ થયો 18 વર્ષથી છે, 15 વર્ષથી અહીં દાદાના દરબારમાં, એ તો ઠીક છે કે અમે હતા અને અહીંયા હતું, રૂબરૂ હતા, તે એનો છુટકારો કર્યો. બાકી આ આ મોહમાં એને તારો જે દ્રોહ કર્યો કોઈ રીતે મેળ પડે નહીં, પણ એને અમે આ રીતે, પછી એને કીધું દેહ છોડાવો મને, કોઈ પણ પ્રાયશ્ચિત કરાવીને, પણ મને મહારાજ અમારી છોડાવો, એટલે પછી એના બળ. જય શંકર ઘોર ભાભા લંગડાતે પગે પેલાને લખાને જોયેલો હોય બિચારાને, બહુ દયાળુ પ્રકૃતિ, જઈને બળદિયા પાસે ગયા અને બળદિયો બિચારો બેઠો હતો ને લખ, તે ગોરભાના પગ ઉપર માથું મૂકી મળ્યો જીભથી ચાટવા, અને બોર બોર આંસુ આંખમાંથી મીળ્યા જવા. ઓળખી ગયો કે આ એ જ છે બિચારા. અરે પણ પછી તો શું વાણી આવતી નથી? ગોરભા મીળ્યા હાથ ફેરવવા, લખા લખા જે થયું તે ભગવાન મીળા છે, કરુણા કરી છે, ભલે તને બળદનો દેહ આવ્યો, આવ્યો તોય તને કેટલી કૃપા કે દાદાના દરબારમાં તને આવ્યો અને એની સેવા કરી, તોય કોઈ બાને તારું આ સેવા જ થઈ છે ને, હે તારું સારું થાય, તારું સારું થાય. ગોરભા કે મહારાજ, હવે બિચારાને હું કામ દુઃખી કરો છું, હવે પૂરું થયું. મહારાજ કે સારું, નિમી એકાદશી અમે એને દેહ મુકાવી અને ધામમાં લઈ જશું, આવી નિમી એકાદશી, અને તે દિવસે પછી પેલા લખાને બળદના દેહમાંથી મૂકીને કરુણા અભિના સહજાનંદ સ્વામી પોતાના ધામમાં લખાને લઈ ગયા. આ લેતી દેતીમાં વ્યવહારમાં પણ પોતાની ભૂલ ઓળખાવી ને બહુ કઠણ છે. હું તમને સીધો દાખલો આપું, કોઈને પોતાની ભૂલ ઓળખાય નહીં એ તો સ્વાભાવિક છે. કેવું છે, આ આપણું લુગડું તમે પહેર્યું હોય, એ ગંદુ થયું હોય, પહેર્યા લુગડે ધોવાય, એમાં ફાટી ગયું હોય તો હંધાય, કાઢવું જ પડે, કાઢવું જ પડે. એ ડગલી કે લુગડું કે ખમીસ જે હોય તમે કાઢો ને એક બાજુ મૂકો, પછી ધોવાય ને પછી હંધાય. એમ આપણે પૂર્વગ્રહ હોય, રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, આ બધું મોહ મમતા જે કાંઈ હોય એ બધા ડગલો જરો આઘો કરીને થોડુંક મૂકે ને ત્યારે જ પોતાને માણસને પોતાની ભૂલ ઓળખાય, નહીં તો ભૂલ ઓળખાય જ નહીં, અને એમાં પછી આ બધી માથાકૂટો થાય. એટલે ભગવાનના ભક્તોનો આવી રીતે થાય ત્યારે બહુ જ એનો અપરાધ લાગે, પણ જાણે અજાણે સત્સંગમાં બધું થતું હોય છે, એમાંથી માણસ સમજે તો સારી વાત છે, કારણ કે ભગવાનને ગમતું નથી. બીજી વાત છે, સ્વભાવને લીધે થાય છે, જાત જાતના સ્વભાવ હોય છે માણસને, એને લીધે કેટલા પણ લોકો ગણાય તો બોલી બોલીને, જો બોલવાનું ઓછું કરી દે ને તોય ઘણું ઓછું થઈ જાય, ભોગવણી નિંદમણી આ તે બધું, એમાં કેટલા અપરાધો થાય છે. માણસ રોકવું ટોકવું જો, ઘણાને રોકવું ટોકવું પડે, ભાઈ ઘણાને ન ગમે તો એ સામો. મારે પહેલા વચનામૃતમાં કીધું છે ને કે ભાઈ જે વાત કરનારા છે એનો જ અવગુણ લે, એટલે પોતાને કઈ રોકે ટોકે એનો જ અવગુણ લે તો પછી ભગવાનમાં હેત થાય નહીં. પણ જે ટોકનારા હોય એને પાછું જોવું જોઈએ કે ઓલાને ભાઈ ખાલ ન પાડી નખાય, કારણ કે એ સામો પાછો દ્રોહ છે. એટલે આવી રીતે અનેક પ્રકારે ભગવાનના ભક્તોનો જે દ્રોહ થાય છે એ અપરાધ ક્યારેય ટળતો નથી. પોતાના હવના જીવનમાં એ જોવું જોઈએ ને, એ જ રીતે આ સત્સંગ છે, સાથે રહેવું, વ્યવહાર જે છે આપણે જે કાંઈ છે અરસપરસ બધો ભક્તો અને સંતો સાથે જ છે, કુટુંબમાં હરિભક્તો હોઈએ ત્યારે એમાં અરસપરસ આ ન થાય એનું ખાસ ખ્યાલ રાખવો જોઈએ. પછી વાત આવે છે મહારાજ કે યુધિષ્ઠિર રાજાને ભીષ્મ દાદાએ કીધું કે તું ગરીબને કલ્પાવીશ નહીં, જો ગરીબને કલ્પાવીશ ને તો તારું કોઈ રીતે સારું નહીં થાય. અને મહારાજ કે ગરીબને કલ્પાવે તો વંશ સહિત નાશ થઈ જાય અને બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે. ગરીબ બે પ્રકારના છે, બહુ બહુ થોડીક જ વાત છે. એક જેની પાસે ચીજ વસ્તુ ખાવા પીવા કાંઈ રોટલો અનાજ પાણી લાગલી હુડ કાંઈ છે નહીં, એવા બિચારા જે આ ડાઉન ટ્રોડન છે એવા ગરીબ લોકો એક. બીજા છે ગરીબ સ્વભાવના ગરીબ છે, વસ્તુઓ બધી છે પણ સ્વભાવ ગરીબ છે. એ વખતે કાંઈ બોલી નથી શકતા, કઈ નથી શકતા, હામા થઈ શકતા નથી, કાંઈ નથી, સહન જ કરે છે. આ ગામડામાં તમે જોવો બધા તો ઘણા લોકો માથા ભાર્યા હોય, શહેરમાં ઘણા માથા ભાર્યા હોય, પાડોશીમાં માથા ભાર્યા હોય તો નડે જ રાખે. ઓલા બિચારા ન કોઈને રાવ કરી શકે, ન ફરિયાદ કરી શકે, ન બોલી શકે અને ઓલા લોકો એને હેરાન જ કરી રાખે. આ સ્વભાવથી ગરીબ છે. બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે આવી રીતે કોઈને દુઃખી કરે તો. સતી અને પાર્વતી અને શિવ ને પાર્વતી જતા હતા તો એમાંથી એક જણો નીકળ્યો ને તેની પાસે કાંઈ બહુ કપડા ના તેનું કાંઈ નહીં હોય એટલે પાર્વતીએ શિવજીને કીધું મહારાજ આ કેવો ગરીબ છે, કંઈક દયા કરો ને. તો કે દેવી આ ગરીબ નથી. તો કે ગરીબ જ છે ને, એટલે ભિક્ષુક બ્રાહ્મણના વેશ લઈને બેસી ગયા. ઓલો નીકળ્યો તેના લઈને આમ કાંકરો માર્યો પેલાને, એ કાંકરો માર્યો ને વીફર્યો ને જે ગાળો દીધી. શિવ પાર્વતીજી ભિક્ષુ બ્રાહ્મણના વેશમાં હાજીજી કરે, ભાઈ ભૂલ થઈ ગઈ હવે રાખી દો, રાખે છે ને. પાર્વતી કીધું, શિવે કીધું દેવી જો આ ગરીબ નથી, આ સ્વભાવથી ગરીબ નથી. આ ઓલી ગરીબી છે એની સામે ઊંચામાં ઊંચી ગરીબી સ્વભાવની ગરીબી છે. એમાં એક નગર શેઠ નીકળ્યા પાલખીમાં બેસીને આમ નીકળતા હતા. એટલે શિવજી પાછો પથ્થર લઈને પાલખીમાં માર્યો માર્યો ને ત્યાં તો નગર શેઠ નીચે ઉતરી બ્રાહ્મણોનો પગ પકડી લીધા. મહારાજ મારી કઈ ભૂલ થઈ, મારો અપરાધ માફ કરો. પાર્વતીને શિવે કીધું જો આ સ્વભાવથી ગરીબ છે. એટલે બે પ્રકારની ગરીબ હોય, એમાં જે વસ્તુ પદાર્થ ન હોય અને સ્વભાવથી જે ગરીબ હોય એ તો ત્રીજા પ્રકારની સર્વોત્કૃષ્ટ ગરીબાઈ છે. એટલે ત્રણેય પ્રકારમાંથી કોઈ ગરીબને દુવે તો બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે. બ્રહ્મ બ્રાહ્મણને હત્યા કરે એટલું પાપ લાગે. અને પછી એક વાત કહી કે કોઈને જૂઠું કલંક દે, એલિગેશન ખોટા જેમ આવે એમ. પણ લોકોને આપણે શું છે બે ત્રણ પ્રકારે આપણે જૂઠા કલંક દેતા હોય છે. એક અનુમાનથી, આમ હોય એટલે આમ હોય, આમ હોય આમ હોય. બીજું સાંભળીને, કોઈએ કીધું એટલે આમ છે, કોઈએ કીધું એટલે આમ છે. અને ત્રીજું તો ઘણીવાર નજરે જોયું હોય તોય ખોટું હોય. એટલે કલંક દેવું, શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે મિથ્યાપાદ ક્યારેક કોઈને આપવાની ગમે તેવી સ્વાર્થની સિદ્ધિ થતી હોય તો ગમે તેવી રંગોળી પૂરીને કોઈને કલંક દેવું નહીં. બ્રહ્મ હત્યા જેવું પાપ. આપણે પુરાણી પરંપરાગત દાદાજી સ્વામી એક દ્રષ્ટાંત દેતા, એ કહીને જ વાત પૂરી કરી કે એક ગામની અંદર ચાર બ્રાહ્મણો આવ્યા. પછી ગામને ચોરે બધા બેઠા છે, તેને પૂછ્યું ભાઈ ભાઈ બ્રાહ્મણો છે ઉતારા પાણી જોઈએ છે ને ભોજન જોઈએ છે. એટલે કીધું કે હા એમાં ગામમાં શેઠ છે ધનપાલ શેઠ, એટલે મળો, મોટું ખોરડું છે બધી વ્યવસ્થા થશે. એટલે ચારે બ્રાહ્મણો ત્યાં ગયા કે ભાઈ અમારે ઉતારો કરવો છે અને ભોજન પાન જોઈએ છે. બહુ સારું, ભૂદેવો આંગણે ક્યાંથી, ધર્મશાળામાં વ્યવસ્થા કરાવી. ચારે બ્રાહ્મણોને સીધું સામાન લોટ ઘી ગોળ ખાંડ સાકર પાકા સીધા નોકરો પાસે ઉપડાવી ધર્મશાળાએ પહોંચાડ્યા અને ચંબાડવાની વ્યવસ્થા કરી. પણ ઓલા નોકરો જ્યારે માલ સામાન લઈને જતા હતા ને સીધું સામાન, એ વખતે આકાશમાંથી એક ભયંકર કોબરા જેવો ઝેરી નાગ એને સમળીએ પકડેલો, એને દબાઈ ગયેલો તો એના મોઢામાંથી સર્પની કોથળીની લાળ ઊંધી થઈ ગઈ ઝેરની, એમાંથી ઝેર એના મુખામાંથી પડી ગયું. એ પેલા સીધા સામાનમાં પડ્યું અને આ બ્રાહ્મણોએ રસોઈ બનાવી. ચારે બ્રાહ્મણો જેમાં બ્રાહ્મણો ડૂબી ગયા, ચારે બ્રાહ્મણો મરી ગયા, હાહાકાર થઈ ગયો. ચારે બ્રાહ્મણો કે હવે ચિત્રગુપ્ત ને વિચિત્રગુપ્ત યમતપુરીમાં એ બધા રાખે ને ચોપડા બધા, હવે મોટા મોટા બધા ફોટા સહિત સોસાયટી વાર બધું બહુ ખાતાવાય છે. જોકે ચોપડા કેવડા મોટા, બબે જણા પાના આમ ફેરવે એવડા મોટા ચોપડા. પણ હવે કોમ્પ્યુટર આવી ગયા છે મુંજાતા, કારણ કે ગયા હોય ને કોમ્પ્યુટરના માસ્ટર, કામ પાકું. એટલે ચિત્રગુપ્ત ને વિચિત્રગુપ્ત મુંજાણા, એ કે મહારાજ આ ચાર બ્રહ્મ હત્યા થઈ છે પણ લખવી કોને નામે? ધનપાલ શેઠ ને નામે લખાય કઈ? એને તો બિચારા પરોપકાર કર્યો, નોકર ચારક લઈને આપવા ગયા તો એને કોઈ ભાઈ બીજો ભાવ નથી. ધર્મશાળામાં ઉતારો આપ્યો એનો કોઈ એવો ભાવ નથી. અને મર્યા છે એ વાતે સાચી, તો આ લખવું કોને નામે? લો કોયડો થયો, મૂંઝાઈ ગયા. ચાર બ્રહ્મહત્યા લખવી કોને? કેટલું સરસ આ પ્રસંગ જુઓ, તમે કથા જુઓ. એટલે ધર્મરાજ કે મારી મૂંઝવણ તો મને છે, લખવી કોને નામે? પણ એમ કરો, ચાલો આપણે જઈએ. ચિત્રગુપ્ત, વિચિત્રગુપ્ત અને ધર્મરાજ પોતે બ્રાહ્મણના રૂપ લીધા. આ બે હું પેલા થયા હતા, આવ્યા હતા ને એવા, એ જ ગામમાં આવ્યા, એ જ ચોરો. ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ અમે ભૂખ્યા તરછા થઈ, ઉતારો જોઈએ છે અને કોઈ સીધું સામાન કે ભોજન પાન દેવું છે ખવડું? તો કે હા 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 હા. એક જણો બોલ્યો ફટ દઈને, ધનપાલ શેઠ જાઓ સીધું દેશે. બે દી પેલા ચારને લીધા, હવે તમારો વારો. એમ કીધું ને ધર્મરાજ કે આને ખાતે લખો, આને ખાતે માંડો, આ કલંક દેવાનું આ પાપ. ભાઈઓ જાણી જોઈને કેવું, જેણે જે નથી કર્યું એને એ કેવું, એનું પાપ આપણે ભોગવવાનું. આ કારણ વગર ના આપણે મારી જિંદગીમાં કોઈ દી પાપ કર્યું નથી, આ શું કરો? આવા ઉછીના કેટલાય લઈ છે, ઉછીના આવા બોલી 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 બોલીને આવા કેટલાય લઈએ છીએ. સત્સંગ તો બહુ સર્વોત્તરી મેળો છે, જીવને મળે દિવ્ય આનંદ આપે એવો મેળો છે. પણ આ ઈર્ષા, રાગ, દ્વેષ, આ બધા કેટલી વસ્તુઓ છે, આપણને તો બગાડી નાખે છે. માટે જેટલું શુદ્ધ ભાવથી અંતઃકરણથી જીવાય તો આ બધા પાપમાંથી છૂટીને સહજાનંદ સ્વામી પાસે પહોંચાય એવું આ સરસ વચનામૃત છે. પાંચ બીજી વાત એમાં કરી છે કે પાંચ પ્રકારની સ્ત્રીઓ સાથે વિભિચાર કરે તો એને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. પણ એ વાત હવે આપણે આવતી સભામાં લઈશું, અહીંયા પૂરું કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.